તો કોઈ ઓર છે, અમે બધા તો અહીંયા અમારું પોતાનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, અને એટલા માટે પરીક્ષિતને કોઈએ કથા ન સંભળાવી. બધા પરીક્ષિત મહારાજ બેઠા તો બધા આસન લઈને બેસી ગયા, અને એ જ સમયે ભગવાનની કૃપાથી પૃથ્વી ઉપર સ્વેચ્છાથી વિચરણ કરવા વાળા, કોઈની અપેક્ષા નહીં રાખવા વાળા વેદવ્યાસજીના પુત્ર ભગવાન સુખદેવજી મહારાજ ત્યાં ઉપસ્થિત થયા. સુખદેવજીનું આગમન થવા જઈ રહ્યું છે, અને એ સમયે સુત ગોસ્વામી એમના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે વર્ણ અને આશ્રમના બાહ્ય ચિહ્નોથી રહિત, શરીર ઉપર કોઈ ચિહ્ન નહીં કે આ બ્રાહ્મણ છે, વૈશ્ય છે, ક્ષત્રિય છે કે શુદ્ર છે, ઓળખવામાં કોઈ સક્ષમ નહીં. શરીર ઉપર એ કઈ વસ્ત્ર નથી. એકદમ દિગંબર અવસ્થામાં સુખદેવ ગોસ્વામીનું આગમન થવા જઈ રહ્યું છે. ઘણા બધા બાળકો અને સ્ત્રીઓ એમની પાછળ પાછળ દોડે છે, કારણ કે એ બાળકોને એમ કે આ કોઈ ગાંડો વ્યક્તિ છે, આ કોઈ પાગલ આવી રહ્યો છે. સુખદેવ ગોસ્વામી એની બાજુ ધ્યાન આપતા નથી, અને ધીરે 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 ગંગાના તટ બાજુ આગળ વધતા જાય છે. 16 વર્ષની ઉંમર છે, હાથ પગ જાંગ ભુજાવો ગાલ સર્વ અંગો અત્યંત સુકોમળ, જેવી રીતે ભગવાનના અંગો કોમળ હોય છે એવી રીતે સેમ ભગવાન શ્રી કૃષ્ણના જેવું શ્યામ રંગનું શરીર, ભગવાન શ્રી કૃષ્ણ જેવા અંગો, વિશાળ અને મનોહર આંખ, નાક થોડુંક ઊંચું હતું કારણ કે શુકનો અવતાર છે ને, થોડુંક ઊંચું અણીદાર નાક, કાન પ્રમાણસર જેવડા હોવા જોઈએ, સુંદર ભ્રમરો અને અત્યંત શોભિત એમનું મુખ કમળ, અને ગળાનું વર્ણન કરતા સુતજી કહે છે કે ગળું શંખની સમાન ત્રણ રેખા વાળું ત્રિરેખા કંઠ, ત્રણ પ્રકારની રેખાઓ ગળામાં હતી, હાંસડી ઢંકાયેલી હતી, છાતી પોળી અને ભરાવદાર, નાભિ જે છે એ પાણીની ભમરીઓ જેવી વમળ લેવા જેવી આકારની, પેટ સુંદર અને ત્રિવલી ત્રણ કરચલીઓ વાળું પેટ હતું સુખદેવજીનું, લાંબી ભુજાઓ અને મુખ ઉપર જે વાળ છે એ વાકડિયા વાળોની લટ, એમના વાળની આખી વિખરાયેલી હતી માથા ઉપરથી, અને ક્યારેક ક્યારેક એ લટ એમના મુખ ઉપર આવતી, અને આવા દિગંબર વેશની અંદર શ્રેષ્ઠ દેવતાઓ જેવા વર્ણ શામળો, રૂપ એવું હતું કે સંસારના કોઈ પણ વ્યક્તિને આકર્ષિત કરી લે, દેહની છટા મધુર એનું સ્મિત, સુખદેવ ગોસ્વામી જયારે હસતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની જેવા દેખાય, અને સ્ત્રીઓ તે એમના હાસ્યને જોઈ અને એમનાથી આકર્ષિત થતી, અને આવી રીતે પોતાનું તેજ છુપાવી, એને કોઈ નહોતું જાણતું સંસારમાં કે આ વેદવ્યાસજીના પુત્ર પરમ ભાગવત ભૂષણ પરમ વિરક્ત સાક્ષાત સુખદેવ ગોસ્વામી છે. અને જ્યારે એ સુખદેવ ગોસ્વામીનો શુક્રતાલની અંદર પ્રવેશ થયો અને હજારો ઋષિ મુનિઓએ જોયું કે સાક્ષાત સુખદેવ ગોસ્વામી સભાની અંદર પધારી રહ્યા છે, બધા ઋષિઓ પોતાના સ્થાન ઉપરથી ઉભા થઈ અને એક સાથે સુખદેવ ગોસ્વામીના ચરણોમાં પ્રણામ કરે છે. બોલો ભગવાન સુખદેવ ગોસ્વામી કી, પરમ ભાગવત ભૂષણ સુખદેવ ગોસ્વામી કી, પરમ વિરક્ત ચૂડામણિ સુખદેવ ગોસ્વામી કી. 16 વર્ષનો નવયુવાન અને આ બધા ઋષિઓ હજારો હજારો વર્ષની ઉંમર વાળા, અને ઓલી સ્ત્રીઓ અને બાળકો જેમની પાછળ આવતા હતા, એને જોયું કે આપણે તો આને કઈક ગાંડો માનતા હતા, પણ આ મોટા મોટા સાધુઓને પ્રણામ કરી રહ્યા છે. સ્ત્રી અને બાળકો પોતાના ઘરે વયા ગયા, અને ત્યારબાદ સુખદેવ ગોસ્વામીનું આગમન થયું. સુખદેવ ગોસ્વામીના આગમનની સાથે મહારાજ પરીક્ષિત ઉભા થઈ એમના ચરણોની પૂજા કરી, અને એમના ચરણોની પૂજા કરી એમને સ્થાન ઉપર બેસાડ્યા, વ્યાસપીઠ ઉપર બેસાડ્યા, અને એમણે કીધું, સુખદેવ ગોસ્વામીને બહુ સુંદર પ્રશ્ન પૂછી રહ્યા છે પરીક્ષિત મહારાજ, અને એ પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુખદેવજી એમને કથા સંભળાવવાના છે. પરીક્ષિત મહારાજ કહે છે,
અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ
યોગિનામ પરમં ગુરુ પુરુષસ્યેહ યત કાર્યં પ્રિયમાણસ્ય સર્વથા. એ સુખદેવજી, યોગિનામ પરમં ગુરુમ, આ સંસારની અંદર જેટલા પણ યોગીઓ છે, જેટલા પણ સાધુઓ છે, એ બધાના પરમ ગુરુ આપ છો. એટલા માટે હું તમને એક પ્રશ્ન પૂછું છું, જે પ્રશ્ન મારા સ્વરૂપની સિદ્ધિના વિષયમાં છે. કે છે, પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમ માણસ્ય સર્વથા. જે વ્યક્તિ મૃત્યુની બિલકુલ નજીક હોય, મ્રિયમ માણસ્ય, મૃત્યુથી જે બિલકુલ નજીક હોય, એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? એવો અદ્ભુત પ્રશ્ન પરીક્ષિત મહારાજે પૂછ્યો છે. મનમાં એક વિચાર થાય કે મૃત્યુથી સૌથી નજીક કયો વ્યક્તિ છે, કોને ગણી શકાય? સૌથી વધારે આપણે જો આપણને જો કોઈ પૂછે કે મૃત્યુથી નજીક કોણ છે, આપણે કહેવી કે જે વૃદ્ધ હોય, જે ગઢા થઈ ગયા હોય, એ મૃત્યુથી નજીક છે, એનું મૃત્યુ જલ્દી થશે. આ એક સત્ય વાત છે. પણ આ સંસારની અંદર બધા વૃદ્ધ છે, કારણ કે કોનું મૃત્યુ ક્યારે થશે એ કોઈ જાણતું નથી. કોઈનું મૃત્યુ આજે થાય, કોઈ કાલે મરશે, કોઈ એક વર્ષ પછી, કોઈ 100 વર્ષ પછી, પણ કોઈ ના કોઈ સમયે વ્યક્તિનું મૃત્યુ જરૂર થાય છે, પણ કોઈને ખબર નથી. એટલા માટે પ્રત્યેક વ્યક્તિ આ સંસારમાં મૃત્યુથી બિલકુલ નજીક છે. કોઈ એક વ્યક્તિની વાત મહારાજ પરીક્ષિત નથી કરતા, આ સંસારનો પ્રત્યેક વ્યક્તિ મૃત્યુથી નજીક છે. કોઈ નથી જાણતું મરવાની ડેટ શું છે, કઈ તારીખે મરવાનું છે, કયા સમયે મરવાનું છે, કયા સ્થળે મરવાનું છે, એ ખબર નથી. એટલા માટે આ સંસારનો પ્રત્યેક જીવ મૃત્યુથી નજીક છે. માટે હે સુખદેવ ગોસ્વામી, તમે એ બતાવો કે જે મરણથી નજીક હોય એને શું કરવું જોઈએ, અને સાથે સાથે એ પણ બતાવો. જુઓ, આપણો જે પ્રશ્ન છે એ જ પ્રશ્નને શ્રી પરીક્ષિત મહારાજ સુખદેવજીની સામે મૂકે છે. અરે અરે, એ બતાવી દો. યત શ્રોતવ્યમ અથો જપ્યમ યત કર્તવ્યમ નુભિ પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રુહિ યદ્વા વિપર્યયમ. આ સંસારમાં મનુષ્ય કોનું શ્રવણ કરવું જોઈએ, કોની કથા સાંભળવી જોઈએ, કોના જપ કરવા જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ અને કોનું ભજન કરવું જોઈએ? આ પ્રશ્ન આપણા છે કે નહીં? વધારેમાં વધારે લોકો કદાચ, મને એવું લાગે છે કે અહીંયા જ ફસાયેલા હશે. આ જે પ્રશ્ન પરીક્ષિત મહારાજ પૂછે છે એ પ્રશ્ન આપણામાંથી ઘણા લોકોનો હશે. કોનું ભજન કરવું, કોની ભક્તિ કરવી, કોના જપ કરવા, કોની કથા સાંભળવી? અને હે ભગવત સ્વરૂપ મુનિવર, તમારું દર્શન દુર્લભ છે. કારણ કે ભગવાનના ભક્તો સાધુઓ આ સંસારમાં જલ્દીથી મળતા, એ તો હૃદયની અંદર જ્યારે પ્રબળ ઈચ્છા હોય ને ત્યારે જ ભગવાનના ભક્તોનું દર્શન થાય છે. બહુ સુંદર વાત હનુમાનજી મહારાજ અને વિભીષણજી, લંકાની અંદર એમનો સંવાદ જ્યારે થયો, વિભીષણજી હનુમાનજી મહારાજને કહે છે કે હવે મને એવું લાગે છે કે મારી ઉપર ભગવાનની કૃપા થઈ છે. કારણ અવમોહી ભા ભરોસ હનુમંતા બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. વિભીષણ કહે છે, હનુમાનજી મહારાજ, જ્યાં સુધી ભગવાન હરિની કૃપા ન થાય ત્યાં સુધી સંતોનું દર્શન થતું નથી. આ લંકા જેવી નિશાચર નગરીમાં તમારી જેવા સાધુઓનું આગમન થયું છે. એટલા માટે હવે મને ભરોસો થઈ ગયો છે, વિશ્વાસ થઈ ગયો છે. અબમોહી ભા ભરોસ હનુમંતા. એ હનુમાનજી મહારાજ, હવે મને પાકો ભરોસો થઈ ગયો છે કે ભગવાન રામની મારી ઉપર કૃપા છે, નહીતર આ લંકામાં તમારી જેવા સાધુઓનું દર્શન થાય નહીં. એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે કે ગાયને દોવા જેટલો સમય તે તમે એક ગૃહસ્થના ઘરે, મતલબ એનાથી વધારે ટાઈમ તમે રોકાતા નથી એમ, અને છતાં આજ મારો ઉદ્ધાર કરવા માટે, મને દર્શન આપવા માટે તમે સ્વયં ચાલીને મારે ત્યાં અહીંયા ઉપસ્થિત થયા છો, મારી પાસે આવ્યા છો. એટલા માટે તમે મારો જે પ્રશ્ન છે એનો મને ઉત્તર આપો. શ્રી સુત ગોસ્વામી પ્રથમ સ્કંદને પૂર્ણ કરતા અંતિમ શ્લોકમાં કહે છે, શ્રી સુત ઉવાચ એવં ભાષિતઃ પૃષ્ઠ સરાજ્ઞાશ્લક્ષણયા ગિરા પ્રત્યભાષત ધર્મજ્ઞો ભગવાન ભાદરાયણી. જ્યારે પરીક્ષિત મહારાજના આવા સુંદર પ્રશ્નો સાંભળ્યા અને આ રીતે એમના પ્રશ્નોનું અભિવાદન કરતા શ્રી સુત ગોસ્વામી એમના પ્રશ્નોનો ઉત્તર આપવા લાગ્યા છે, અને એમના પ્રશ્નોનો ઉત્તર આપતા ફરીથી શ્રી સુખદેવ ગોસ્વામી પ્રથમ શ્લોક જ્યારે ભાગવતમાં બોલી રહ્યા છે ભગવાનનું ધ્યાન કરી, તો આપણે તે ભગવાનના ધ્યાનથી દ્વિતીય સ્કંદનો પ્રારંભ કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવતે વાસુદેવાય,
નમો ભગવતે વાસુદેવાય.
શ્રી શુક ઉવાચ વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત સંમતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. પ્રથમ શ્લોક સુખદેવજી ભાગવતમાં પ્રારંભ કરે અને કહે છે, વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ. પરીક્ષિત મહારાજને નૃપ કહી રહ્યા છે. નૃપ નો અર્થ થાય છે રાજા, નૃ અર્થાત મનુષ્ય, અને પ નો અર્થ છે પાલન કરનાર. બધા અન્નથી પાલન કરે પણ તમે કથાઓથી પાલન કરો છો. એટલા માટે લોક કલ્યાણની જે કાંઈ વાતો છે એની અંદર તમારો પ્રશ્ન સૌથી ઉત્તમ છે, કારણ કે આનાથી ત્રણ વ્યક્તિનું કલ્યાણ થઈ રહ્યું છે. પ્રશ્ન પૂછનારનો, એ પ્રશ્નનો ઉત્તર આપવા વાળાનો, અને જે સાંભળી રહ્યા છે બીજા શ્રોતાઓ, આ ત્રણેય વ્યક્તિનું કલ્યાણ તમારા પ્રશ્નમાં છુપાયેલું છે. એટલા માટે સુખદેવજી એ પ્રશ્નનો ખૂબ આદર કરે છે. આદર કરી અને પરીક્ષિત મહારાજને બહુ સુંદર ધન્યવાદ અર્પણ કરે છે. સુખદેવજી કહે છે કે તમારો આ પ્રશ્ન એટલો ઉત્તમ છે કે એ કળિયુગના જે જીવો છે, કળિયુગના જે લોકો છે, એનું કલ્યાણ કરવા વાળો છે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા
હરે હરે, હરે રામ 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 હરે હરે.
સુખદેવજી કહે છે કે હે રાજેન્દ્ર, એ રાજાઓની અંદર શ્રેષ્ઠ, ભૌતિક જગતના વિષયમાં ફસાયેલા જે લોકો છે એ પોતાના સ્વરૂપને જાણતા નથી. સ્વરૂપનો અર્થ છે પોતાના વાસ્તવિક રૂપને જાણવું. વાસ્તવિક રૂપ છે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. આનો અનુભવ ક્યારે થાય? જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, એનું શબ જે છે એ આપણા ઘરે પડ્યું હોય, કોઈ વ્યક્તિ બહારથી આવીને પૂછે કે આ ભાઈને શું થયું, આપણે કેવી ભાઈ વયા ગયા, આપણે કેવી ભાઈ વયા ગયા, તો આ પડ્યું એ કોણ છે? તમે કહો છો ભાઈ વયા ગયા, તો આ જે પડ્યું છે એ કોણ છે? તો કે ઈ નહીં, એને અંદર જે હતા ને ઈ વયા ગયા. આપણે એને પૂછ્યું એને અંદર શું હતું, તો કે ઈ નથી ખબર હે ને, એની અંદર હતું જેના કારણે આ શરીર બોલતું હતું, હાલતું હતું, ખાતું હતું હે, ઈ અંદર રહેવા વાળો જે વ્યક્તિ હતો ઈ વયા ગયા. તો આપણે કે આનો શું કરશો, તો કે એને સ્મશાનમાં જઈને બાળી દેવાનું. વિચાર કરો, જે શરીરને થોડી એવી ખરોચ આવે, થોડું એવું શરીરમાં કઈક વાગે, આપણે એને લઈને સીધા દવાખાને દોડીએ, ડોક્ટર આને જલ્દી સારું કરો. એ જ શરીર આત્મા એમાંથી નીકળી જાય ત્યારે ઉતાવળ કરતા હોય કે આને જલ્દી સ્મશાન ભેગો કરો, નહીતર દુર્ગંધ આવશે એમાંથી. આ વાત હું તમને એટલા માટે કરી રહ્યો છું કારણ કે આ તમારો અનુભવ છે, અને એટલા માટે તમે આને સારી રીતે સમજી શકો છો કે આ સંસારની અંદર કિંમત આત્માની છે, આ શરીરની કોઈ કિંમત નથી. આત્મા જેવો આ શરીરમાંથી નીકળે પછી આ શરીરને મારો, કાપો, બાળો, કાંઈ નથી બોલતું, નથી ખાવા માંગતું, નથી પીવા, બસ કોઈ વસ્તુ, બધી ક્રિયા સ્ટોપ. પણ કરોડો લોકો આ સંસારમાં એવા છે જે પોતાના સ્વરૂપને જાણતા નથી. એવું જ માને છે કે આ શરીર જે છે એ હું છું પોતે, આત્માને સમજતા નથી. એટલા માટે કહેવાની અને સાંભળવાની તો હજારો વાતો છે, બોલવામાં અને સાંભળવામાં ખૂટે એમ નથી, પણ અમુક વાત એવી હોય છે કે જેને જીવનમાં અમલમાં મૂકવાની હોય છે, જેને જીવનની અંદર આચરણમાં ઉતારવાની હોય છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ સંસારની અંદર જે પરિવારો છે એ પરિવારના બે નામ છે, એક ગૃહસ્થ છે અને બીજાનું નામ ગૃહમેધી છે. ગૃહસ્થ કોને કહેવાય? જો બહુ સમજવા જેવી વ્યાખ્યા છે. આપણા મનમાં એક એવું છે કે લગ્ન કરી લીધા એટલે ગૃહસ્થ થઈ ગયો, લગ્ન કરી લે એને ગૃહસ્થ નો કહેવાય. સુખદેવ ગોસ્વામી કહે છે કે સંસારી જીવનના બે પ્રકાર છે, એક ગૃહસ્થ છે, એક ગૃહમેધી છે. ગૃહસ્થનો અર્થ છે કે જે વ્યક્તિએ વિવાહ કર્યા હોય, સંતાન પ્રાપ્તિ કરે, રહેવા માટે ઘર બનાવે, બિઝનેસ આ બધું કરતા કરતા જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરતો હોય એને ગૃહસ્થ કહેવામાં આવે. પત્ની હોય, પરિવાર હોય, સમાજ, બિઝનેસ, દેશ બધું હોય, પણ જો એ વ્યક્તિ ભક્તિ ન કરતો હોય એને ગૃહમેધી કહેવામાં આવે છે. એક સૂક્ષ્મ અંતર છે ગૃહસ્થ અને ગૃહમેધીની વચ્ચે. બહુ સમજવા જેવી વાત છે. જો પત્ની બેયને હોય છે ગૃહસ્થ નહીં તે અને ગૃહમેધી નહીં તે, સંતાનો બેયને હોય છે ગૃહસ્થ નહીં તે, ગૃહમેધી નહીં તે, બિઝનેસ ગૃહસ્થ નહીં હોય છે, ગૃહમેધી નહીં હોય છે, વ્યવહાર ગૃહસ્થ નહીં હોય છે, ગૃહમેધી નહીં. બેયની વચ્ચે અંતર શું છે? ગૃહસ્થ જે છે એ પત્ની અને બાળકો સાથે ભગવાનની ભક્તિમાં લાગેલો હોય છે, અને ગૃહમેધી જે છે એને બધું હોવા છતાં એ કેવલ પાપ કર્મમાં લાગેલો હોય છે. એટલા માટે ગૃહમેધીઓમાં એવું જોવામાં આવે છે કે જે કેવલ પરિવારના લોકોના લાભ માટે જીવે છે, બીજાથી ઈર્ષા કરે છે. એક ગૃહમેધી બીજા ગૃહમેધીની ઈર્ષા કરે છે, અને એ ઈર્ષા ધીરે ધીરે વ્યાપક રૂપમાં જાતિ, સમાજ, રાષ્ટ્ર વગેરેમાં વધતી જાય છે. માની લો આજે એક પાડોશી એક પાડોશીની ઈર્ષા કરતો હોય, એક સોસાયટી વાળા બીજી સોસાયટી વાળાની ઈર્ષા કરતા હોય, એક રાજ્યવાળા બીજા રાજ્યની ઈર્ષા કરતા હોય, એક દેશવાળા બીજા દેશની ઈર્ષા કરતા હોય છે. આ ઈર્ષા જે છે એ વ્યક્તિગત રૂપથી માંડી અને છેક રાષ્ટ્રના લેવલ સુધી કાર્ય કરે છે. આ ગૃહમેધીઓના સમાજની અંદર કલયુગમાં બધા લોકો એકબીજાથી ઈર્ષા કરે છે, કારણ કે પરમ સત્યનું જે જ્ઞાન છે એનાથી આંધળા છે. ભગવાનના વિષયમાં કોઈ જાણકારી નથી, પોતાના સ્વરૂપના વિષયમાં કોઈ જાણકારી નથી, અને એટલા માટે એક જ ધંધો વધ્યો છે, એકબીજાની ઈર્ષા કરવાનો બસ. અને આમ જ ઈર્ષા કરતા કરતા જીવનને નષ્ટ કરી નાખે છે, પૂરું કરે છે. કેટલી ઈર્ષાઓ છે તમે જુઓ, બાજુવાળા બેન કંઈક સાડી સારી સાડી લાવ્યા હોય એને તો થાય, આને કરતા હું પેલા દુકાને વહી ગઈ હોત ને તો સારું. અને કાં તો હરખી લાવ્યા હોય તો એટલે દુકાન વાળાને કે અમારી સોસાયટી વાળા આવે ને તો આ પીસ નહીં બતાવતા. વિચાર કરો, એક સાડી થી માંડી બિઝનેસમાં એવું થાય, આપણે ક્યાંક ને ક્યાંક એકબીજાની ઈર્ષા કરીએ છીએ. અને આ જ ઈર્ષાનું વ્યાપક સ્વરૂપ રાષ્ટ્રના લેવલ, ભારતમાં રહેતો હોય પાકિસ્તાનની ઈર્ષા કરતો હોય, હાવ વગર લેવા દેવાની હોય. પાકિસ્તાન વાળા આપણા ઘરે આવ્યા ક્યારે નથી, પણ બેઠો બેઠો ચિંતા પાકિસ્તાનની કરતો હોય. રાષ્ટ્ર રાષ્ટ્રોની વચ્ચે ઈર્ષા, અને એટલા માટે આવા જે ઈર્ષાળુ લોકો જે હોય છે ને એના સાંભળવાના વિષય શું હોય છે જાણો છો? એ વિષય યા તો રાજનૈતિક હોય, રાજનીતિના વિષયમાં હોય, એ વિષયો યા તો વૈજ્ઞાનિક હોય, વિજ્ઞાનના વિષયમાં હોય, એ વિષયો તો સામાજિક હોય છે, સમાજના વિષયમાં હોય છે, અને કા આર્થિક હોય છે, પૈસા ધન બિઝનેસ. આનાથી બહારની વાત આ લોકો પાસે કઈ હોતી નથી. તમે એને જઈને પૂછો કે આત્મા કેવો હતા કે ઈ કોણ છે, એને પૂછો કે તમે આત્માને આત્માને નથી ઓળખતા તો કે ઈ કેવો હોય, ઈ કે પેલા કોઈ દી સાંભળ્યું જ નથી આત્માના વિષયમાં, કારણ કે એના વિષયો આ બધા હોય છે. માટે જન્મ મૃત્યુ જરા વ્યાધિની ચિંતા નહીં કરી. અને આ લોકો સમય પસાર કરે છે કેવી રીતે? સુખદેવ ગોસ્વામી કહે છે, નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયે ન ચ વાવય દિવા ચ અર્થે હયારાજન કુટુંબ ભરણે નવા. કે છે કે આવા જે ઈર્ષાળુ ગૃહમેદી લોકો છે આનો સમય કેવી રીતે પસાર થાય છે? કે છે નિદ્રા હિયતે નક્તમ, રાત્રિ જે છે યા તો સુવામાં પસાર કરે છે અને યા તો સ્ત્રીઓની સાથે સંભોગ કરવામાં પસાર કરે છે. અને દિવસ દિવસની અંદર આખા ગામની અંદર ધનની હાય હાય કરતા કરતા ફરે છે. અને જીવનનું એક જ લક્ષ્ય બનાવ્યું છે, કુટુંબ ભરણે નવા, કે બસ મારા કુટુંબનું પેટ કેવી રીતે ભરવું, આની સિવાય એનું કોઈ કોઈ લક્ષ્ય નથી હોતું બીજું. અને આ ગૃહ મેદીઓનો ટાઈમ આમ જ પસાર થાય છે, ખાવું પીવું શું આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. હિતોપદેશનો આ શ્લોક છે કે જે લોકો ભક્તિ નથી કરતા એના જીવનમાં ચાર જ કાર્ય હોય, એને આહાર માને ખાવું, નિદ્રા માને સુવું, ભય ભયથી રક્ષણ કરવા માટે મોટા મોટા ઘર બનાવે, ગરમીથી બચવા એસી લગાવે, વરસાદથી બચવા ઘરો બનાવે, અને ભયથી રક્ષણ. અને ચોથું છે મૈથુન. મૈથુનનો અર્થ છે સંતાન પ્રાપ્તિ કરવી. આ ચાર જ કાર્ય જીવનમાં થાય છે. માની લો કોઈ વ્યક્તિ પૂછે કે આ ચાર કાર્ય કરવામાં વાંધો શું છે? વાંધો એ છે કે આ ચાર કાર્ય જે કરતો હોય એને મનુષ્ય ન કહેવાય, એને પશુ કહેવાય. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુ ભી નરાણામ. એને એ મનુષ્ય છે પણ મનુષ્ય રૂપે મૃગાર ચરંતી, એ મનુષ્યના રૂપમાં તે એ પશુ છે. અને એટલા માટે જીવનનો ઉપયોગ કેવી રીતે કરવો એ એને ખબર પડતી નથી. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ 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 હરે હરે.
એને ખબર નથી કે કેવી રીતે જીવનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ આહાર નિદ્રા ભય અને મૈથુન આ ચાર કરતા કરતા ક્યારે કાળ આવીને પકડી લેશે ખબર રહેશે નહીં. એટલા માટે ગુજરાતના એક કવિ ધીરા ભગત પોતાના ભજનમાં બહુ સુંદર વાત લખે છે.
કઠણ ચોટ છે આ કાળની મરણ મોટે રોમાર, કઈક રાજા ને કઈક રાજિયા છોડી ચાલ્યા સંસાર, ભેતે હરી નો રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે राणा ने कैक राजिया मेरी झाला संसार एक हरी नो रस पीजिए हारे वाला एक हरी नो रस पीजिए
हीरा भगत समझावे छे કે કાળની જે ચોટ છે કાળનો જે માર છે બહુ અઘરો છે કારણ એ કાળની ચોટથી બચવા માટે લોકોએ બહુ પ્રયાસ કર્યો મોટા મોટા રાજાઓ મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ રાજાઓ હેને પોતાના રાજ્ય પોતાની પ્રજા પોતાનું સર્વે સર્વા છોડી અને એ કાળમાં આજે ખોવાઈ ગયા છે બધા
સંસાર ધુમાડાના વાચતા સાથે આવે ને કાળ નવ પતંગનો બીજ છે જે આંકડાનો જો આંકડાનો એક હરીનો રસ પીજે હારે વાલા એક હરીનો રસ પીજે
હીરા ભગત કહે છે આ સંસાર કેવો છે ધુમાડાના બાજકા છે ધુમાડામાં તમે આમ બાજકા ભરો કાંઈ હાથમાં આવે એમાં સંસારની અંદરથી તમે કાંઈ પણ લેવાનો પ્રયાસ કરો પણ કાંઈ હાથ લાગવાનો નથી એટલા માટે એ બધી માથાકૂટ છોડી અને પ્રેમથી ભગવાનનું ભજન કરવું જોઈએ
કેના છોરું ને કેના વાચરું કેના માન રંગ પતંગ નો જે એક હરી નો રસ હાર વાલા એક હરી નો રસ
સરળ ગુજરાતી શબ્દો છે અને મારા ખ્યાલથી આ ભજનને તમે બહુ સારી રીતે સમજો છો એટલા માટે કેવળ ગીત આસ્વાદન કરી અને આપણે આગળ વધશું આમાં
માળીડો વીણે રૂડા ફૂલડા રે કળીઓ કરે છે વિચાર આજનો દિવસ રળિયાનો હરિનો રસ કટણ ચોટ છે કાળની મરણ મોટે રૂમાલ એક હરિનો રસ હારે વાલા એક હરિનો રસ દાસ ધીરો રમે રંગ મારે રમે દિવસ ને રાત તો કયું તમે જાણો કરો પ્રભુ સંગ પ્રીત કરો પ્રભુ સંગ પ્રીત હરી નો રસ હારે વાલા એક હરી નો રસ કટણ ચોટ છે કાળની મરણ મોટે રૂમાલ એક હરિનો રસ હારે વાલા એક હરિનો રસ એક હરિનો રસ
બહુ સુંદર વાત દાસ ધીરાએ આ ભજનમાં કરી છે જેનું શ્રવણ આપણે કરી રહ્યા છે એ જ જન્મ મૃત્યુની ચર્ચાઓ આ ભજનમાં છે પણ આમ એવું લાગે છે કે બપોર પછી તમે બધા પ્રસાદ વધારે લઈ લીધો લાગે છે ઠીક કહું છું આ હકીકત છે, કારણ કે તમારા મોઢા કહે છે. કારણ કે ફિલોસોફરોનું એવું કહેવું છે, ધ ફેસ ઇઝ ઇન્ડેક્સ ઓફ હાર્ટ, મુખ જે છે એ હૃદયની અનુક્રમણિકા છે. હૃદયમાં જે કઈ હોય ને મોઢા ઉપર દેખાય. કે આપણે પ્રસન્નતાથી બેઠા છીએ, પરાણે પરાણે બેઠા છે. તમે બેઠા છો પ્રસન્નતાથી, તે કારણ કે પરાણે કોઈ આટલું બેહે નહીં. પણ મને એવું લાગ્યું કે આ મુખ પ્રસન્ન નથી, ઓલા ગુલાબના ફૂલ કેમ કરમાઈ ગયેલા હોય. હજી તો ત્રીજો દિવસ છે. અને કાં તમને આમ ઓલું બીક નથી લાગતી ને કે હાલો આ વારી ઘડિયા મરવાની જ વાત કરે. તમારે બીવાની કઈ જરૂર નથી, કારણ કે તમારા જેટલા પ્રોબ્લેમ છે ને બધાનું સોલ્યુશન સુખદેવ ગોસ્વામી પણ અમે અહીં એટલે જ બેઠા છે. કારણ કે ડર તો અત્યારે સુધી હતો જ, તેને મરવાનો એમ નહોતા તોય હે ને. પણ હવે તો આપણી પાસે સોલ્યુશન છે, હે તે હરિનો રસ પીજે હે ને. પ્રોબ્લેમ આપણા અગણિત છે, તેમ કદાચ લખવા બેહો ને તો પૂરા નો થાય એટલા પ્રોબ્લેમ. પણ સોલ્યુશન એક જ છે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
શ્રી પ્રભુપાદજી કહે છે, ચેન્ટ હરે કૃષ્ણ મહામંત્ર એન્ડ બી હેપી. ભગવાનના નામને જપો અને હંમેશા આનંદમાં રહ્યો, પ્રસન્ન રહેવું. પણ આ રસ નડી ગયો લાગે હે ને. અને આ એક કળિયુગનું જ લક્ષણ છે. શિયાળ આમ ક્યારે રસ ભાળ્યો જ કે હે, શાસ્ત્ર તો ના પાડે હે ને. પણ આપણે ઉપયોગ કરવી છે. પણ ખેર, કારણ કે આપણે રહેવાનું કળિયુગમાં છે હે ને, એટલે આવું બધું અમુક હાંકવાનું, બહુ ચિંતા નહીં કરવાની. કારણ કે આ જેટલા ઉદાસ રહેવી ને તો આપણને ઉદાસ હોય ને તો બાજુવાળો એમને ઉદાસ થઈ જાય. અને કથા કથા શ્રવણની એક યોગ્યતા છે કે જે શ્રોતાઓ કથા સાંભળવા બેઠા હોય ને એનું ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ, નહીતર આ બધી વાત અંદર જાય નહીં, ભટકાઈને પાછી આવે. કેમ? કારણ કે જો પ્રસન્નતા ન હોય ને તો વ્યક્તિ સત્સંગ પ્રૂફ થઈ જાય. સત્સંગ પ્રૂફ સમજો છો ને, વોટરપ્રૂફ આવે. વોટરપ્રૂફ એટલે એમાં પાણી જાય નહીં, અને આ સત્સંગ પ્રૂફ, આમાં સત્સંગ જાય એને ભટકાઈને શબ્દો નાન્યાને પડે, ઢગલો થાય એને ઉભા થાય, ખેરીને ઘરે વ્યા જાય. આપણે સત્સંગ પ્રૂફ થવાનું નથી હે ને. કારણ કે થોડો એવો જો સત્સંગ અંદર વ્યો જાય, અને આપણે સત્સંગ પ્રૂફ તો છવી જ, પણ હવે એ સત્સંગ પ્રૂફમાં કંઈક કાણું પાડવાનું છે કે આ સત્સંગ અંદર જાય હે ને. ભગવાનની થોડી એવી કથા જો મનની અંદર જાય હે ને, તો વ્યક્તિનું જીવન પરિવર્તન થઈ જાય. આ સુખદેવ ગોસ્વામી મારા તમારા જીવનની સત્ય હકીકતને સામે રાખી રહ્યા છે કે પરીક્ષિત, આ સંસારમાં લોકો કેવી રીતે ટાઈમ પાસ કરે છે? કેવલ ખાવા પીવા સુવા અને સંતાન પ્રાપ્તિમાં. જીવન આના માટે નથી મળ્યું, કારણ કે આવું કામ તો પશુઓ કરે છે અને આપણી કરતા સારું. તમે જુઓ, ખાવાની વાત કરું, આપણે કેટલું ખાવી. અત્યારે તો કોઈ ચાર રોટલી ખાઈને પાંચમી મૂકે ને તો કે હવે ન હાલે, રેવાય તો બહુ બહુ થઈ ગયું બસ હે ને, ઉપાડો પાછી. ચાર રોટલીથી વધારે આપણો ખોરાક નથી. વધીને કોઈ બહુ ખાવા વાળો દહ ખાતો હશે, એનથી વધારે આપણા પંડાળમાં છે કોઈ? દસ રોટલીથી વધારે લેવા વાળું નથી કોઈ. હાથી કેટલું ખાય? એનું વજન ટનમાં હોય ને. હવે ખાવાનું કામ જે છે એ આપણી કરતા હાથી, ગાય, બળદ, ભેંસ એ બેટર કરે છે. તમે આખો પૂળો નીણનો ઉપાડીને લાવો અને બળદને નાખો, તે ખાઈ જાય. આપણે બે હાંઠા ખાવી ને, જારીના હાંઠા ખાધેલા છે? બે હાંઠા ખાઈ ને બસ હવે મોઢું છોલાઈ ગયું છે. ખાવાની ક્રિયા મનુષ્યો કરતા પશુ સારી કરે છે, વધારે બેટર સારી છે. બીજું છે નિદ્રા, સુવાનું કામ જે છે. આપણને કોઈ એમ કે તારે સુઈ જવાનું, જાગવાનું નથી એમ. આપણે કેટલો દિવસ સુઈ શકીએ? એક દિવસ, બે દિવસ, બીજા દિવસે તો બાવણું તોડીને બહાર આવે. અને રૂમમાં કોકને પૂર્યો હોય કે આને આને દસ દિવસ સુવાનું છે, બસ મનુષ્ય સુઈ શકે? દસ દિવસ નહીં સુઈ શકે. દેડકો છ મહિના સુધી સુવે છે જમીનની અંદર, શીત નિદ્રા લે છે. વિજ્ઞાનમાં જે ભણતા છે એને પૂછજો. શીત નિદ્રા, છ મહિના સુધી જમીનની અંદર, અત્યારે દેડકાઓ નહીં દેખાય, ચોમાસુ આવે એટલે ઢગલો થઈ જાય, હે ને? આ અનુભવ ગામડા વાળા ફ્લેટ મારે ત્યાં ક્યાં દેડકો આવે બીજા, હે ને? ન્યા નો આવે. અમારા ગુરુ મહારાજ કહે છે કે આ ભાગવત જે છે ને એ ગામડાનો વ્યક્તિ જલ્દી સમજી જાય, કારણ કે શહેરનો વ્યક્તિ જે છે ને એમાં તર્ક કરે. ખાલી મોચી વાળી વાત સાંભળી, એક પંડિત ને મોચી, હે ને? મોચી શ્રદ્ધા છે એટલે સ્વીકાર કરે. અને ગામડામાં આ બધા ઉદાહરણ અને ભાગવતના ટોટલ ઉદાહરણ ગામડાના છે આમાં જે કાંઈ આપ્યા છે. આમાં શહેરનું એક નથી, આપણા સુરત ભાવનગર મુંબઈનું એક નહીં, બધા ગામડાના. દેડકાઓ છ મહિના સુધી સુવે, કાચબો છ છ મહિના સુઈ શકે એક સાથે, આવું શાસ્ત્ર કહે છે. અને આપણે આપણે ત્રીજા દિવસે એવો દરવાજો ઠપકારવી, આખું ગામ ભેગું કરવી, આને શું થયું છે, કાંઈ નહીં, આ ભાઈ જાગ્યા છે, હે ને? એટલે અવાજ કરે છે. સુવાનું કામ તે પશુ આપણી કરતા વધારે સારું કરે છે. અને ત્રીજું છે ભાઈ, આપણે ભયથી રક્ષણ કરવી. કૂતરાને તમે પાણો મારો તો કૂતરું ભાગી જાય કે નહીં? ગાયને તમે હોર્ન મારો તો ગાય હટી જાય કે નહીં? માણા નથી હટતા પણ ગાયને ખબર પડે કે આગું વહી જાય, ગાડી આવે છે. આ તો સુરત વાળાનો પ્રેક્ટિકલ અનુભવ હોવો જ જોઈએ, એમ હશે નહીં, હોવો જ જોઈએ. ગમે એટલા હોર્ન મારો. અને એવી રીતે રસ્તામાં બે બાયો વાતો કરતી હોય કે જાણે એ રોડે એમ બગી, એને એમ હોય કે બગીચામાં હોય શાક માર્કેટમાં, અમારા સખા ચિત્રકૃ પાર્લર શાક માર્કેટની નજીક છે એટલે ક્યારેક મુલાકાતે જાવી તો ઓલો ગાડી વાળો બિચારો થાકી ને આમ બાજુમાં જ વયો જાય, પણ એ બેન હલે. આ તમને હસાવવાની વાત નહીં, નજરે જોયેલી વાત કરું છું, ન હટે. પણ કૂતરાને એક હોર્ન માર્યો હોય તો એ તરત આગું વયું જાય, તમે એને પથ્થર મારો તો એ ભાગી જાય, કારણ કે ભયથી રક્ષણ કરવાની એને ખબર પડે છે. અને મૈથુન સંતાન પ્રાપ્તિ, મનુષ્ય કેટલા સંતાનની પ્રાપ્તિ કરી શકે, એક બે દસ પંદર, મનુષ્યની એક લિમિટ છે. પણ વહેલ માછલી, તમે નામ સાંભળ્યું છે, જે પેસેફિક મહાસાગર જેવા મોટા સમુદ્રોની અંદર રહે છે, એ વહેલ માછલી એક સાથે 1 કરોડ ઈંડા મૂકે, એક જ વખતે ગર્ભ ધારણ કરે, એમાંથી 1 કરોડ ઈંડાઓનો જન્મ થાય. મનુષ્ય આ કરી શકે? નથી કરી શકતા. તમે વિચાર કરો કે ખાવામાં, સુવામાં, રક્ષણ કરવામાં, સંતાન પ્રાપ્તિમાં મનુષ્ય કરતા પશુઓ 1000 ગણું જ આ કાર્ય બેટર કરતા હોય તો પછી મનુષ્ય અને પશુઓમાં મનુષ્યને શ્રેષ્ઠ શા માટે માનવામાં આવે છે? જાણો છો, એક વખત આ પ્રશ્ન મેં પ્રવચનમાં પૂછ્યો ને, તો એક ભાઈ મને કે પશુની બુદ્ધિ ન હોય ને આપણને બુદ્ધિ હોય, હે? આપણને બુદ્ધિ હોય તો રોડમાં આગા ન વહી જાવી હોર્ન વગેરેથી, હે? કૂતરાની બુદ્ધિ ન હોય તો કૂતરું ત્યાં ઉભું રહેવું જોઈએ ને, આ કૂતરું વહી જાય ને માણા નથી હટતો, બુદ્ધિ કોને વધારે છે, કોની બુદ્ધિ વધારે? પણ વેદવ્યાસજી લખે છે, ધર્મો હિ એકો અધિકો વિશેષો. મનુષ્યની અંદર એક ગિફ્ટ શું છે કે મનુષ્ય ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરી શકે, પશુ ન કરી શકે. કૂતરો ક્યારેય આવીને પૂછે નહીં, આ કૂતરાનું શરીર હું કેમ મળ્યું છે? મનુષ્ય પૂછી શકે કે આ મનુષ્ય દેહ શા માટે મળ્યો છે? ધર્મના વિષયમાં જિજ્ઞાસા કેવળ મનુષ્ય કરી શકે અને પશુઓ આ કરી શકતા નથી. એટલા માટે મનુષ્ય જે છે એ પશુઓ કરતા શ્રેષ્ઠ છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે જો કોઈ વ્યક્તિ 4 જ કાર્ય કરતો હોય તો એ 4 કાર્ય કરવા વાળો વ્યક્તિ એનામાં અને પશુઓમાં કોઈ અંતર નથી, ઓલા 4 પગવાળા છે, આ 2 પગવાળો છે, વધારે કઈ ડિફિકલ્ટ નથી એમાં. પણ જ્યારે એ વ્યક્તિ ભગવાનના વિષયમાં જિજ્ઞાસા કરે ત્યારે એ પોતાના મનુષ્ય જીવનને સફળ બનાવવા બાજુ આગળ વધે છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે આવા જે કર્મી લોકો છે એ પોતાને મળેલું જે અમૂલ્ય મનુષ્ય જીવન છે એ મનુષ્ય જીવનને નષ્ટ કરે છે. કેવી રીતે? રાત્રે સુવામાં, દિવસે ધન પ્રાપ્ત કરવામાં, આવી રીતે આખું આયુષ્ય નષ્ટ થાય છે. અને એટલા માટે, કારણ કે હંમેશા પોતાના શરીર, પોતાના બાળકો, પોતાની પત્નીમાં એટલો આસક્ત રહે છે, એ જોવે છે કે મારી પત્ની જે છે એ ધીરે ધીરે મૃત્યુ બાજુ ગતિ કરી રહી છે, મારા પુત્રો જે છે એ મૃત્યુ બાજુ જઈ રહ્યા છે. પણ સુખદેવ ગોસ્વામી કહે છે, તેશામ પ્રમત્તો નિધનમ પશ્યનપિ ન પશ્યંતિ, મૃત્યુને જોવા છતાં એ વ્યક્તિ પોતાના મૃત્યુને જોઈ શકતો નથી. જેમ યુધિષ્ઠિર મહારાજે કીધું કે સંસારમાં સ્મશાનમાં અનેક લોકોને આપણે આપણા હાથથી બાળ્યા છે અને છતાં આપણે એવું વિચારીએ છીએ કે હું મરવાનો નથી. અરે બીજા લોકોના મૃત્યુને જોવા છતાંય સુખદેવજી કહે છે પશ્યનપિ ન પશ્યતિ, વ્યક્તિ પોતાના મૃત્યુને જોઈ શકતો નથી. અને આ જ કારણ છે કે આ સંસારની અંદર લોકો ભક્તિ નથી કરતા, બીજું કોઈ કારણ નથી. શું કામ? કારણ કે કથામાં બેઠા છે ત્યાં સુધી લાગશે કે ના ના આપણે મરવાનું છે, આ સંસાર બધું મિથ્યા છે, અને જેવા ઘરે જાય હતા એવા નેવા એઝ ઇટ ઇઝ. આવું શા માટે થાય છે જાણો છો? શા માટે મન ભગવાનને ભૂલી અને આ સંસારની અંદર માયાનો સ્વીકાર કરે છે? કારણ વ્યક્તિ પોતાના મૃત્યુને ભૂલી જાય છે. વેદવ્યાસજી કહે છે કે હંમેશા વ્યક્તિએ પોતાના બેડરૂમની અંદર એક મરેલા વ્યક્તિનો ફોટો રાખવો જોઈએ, જેને ચાર જણા ઉચકીને સ્મશાનમાં લઈ જતા હોય આવો ફોટો, કે દિવસે જ્યારે તમે જાગો અને તરત તમારી નજર એની ઉપર જાય અને તમને રોજ યાદ આવે કે મારે મરવાનું છે. આ વ્યક્તિ મૃત્યુને નથી યાદ રાખતો, એટલા માટે એ માયાની અંદર ફસાઈ જાય છે અને માની લે છે કે આ બધું સ્થાયી છે, અહીંયા રહેવાનું છે. મૃત્યુને જે વ્યક્તિ ભૂલતો નથી ને, એ જ વ્યક્તિ આ સંસારમાં ભજન કરી શકે છે. બાકી જે પોતાના મૃત્યુને નથી જોતા, એ વ્યક્તિ ભગવાનનું નામ લઈ શકતા નથી. એટલા માટે સુખદેવજી કહે છે કે આ સંસારની અંદર પ્રત્યેક વ્યક્તિ સંઘર્ષ કરે છે. કોણ? એક સામાન્ય કીડીથી લઈ અને જીવોની અંદર સર્વશ્રેષ્ઠ બ્રહ્માજી સુધીના પ્રત્યેક જીવ આ સંસારમાં જીવવા માટે સંઘર્ષ કરે છે. મનુષ્ય યોનિમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અમર બનવાના બધા પ્રયાસ કરી લે છે. એને એવું છે કે આ પ્રકૃતિ ઉપર અમે વિજય પ્રાપ્ત કરશું. આજના વૈજ્ઞાનિકો એવું સંશોધન કરશું કે ક્યારેય મૃત્યુ થાય જ નહીં, પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરવા ચાહે છે, મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા ચાહે છે. પણ એને ખબર નથી કે આ જેટલો સંઘર્ષ છે એ બધો સંઘર્ષ વિનાશ બાજુ જઈ રહ્યો છે. આ સંસારની અંદર કોઈ વસ્તુ વધતી નથી, આ સંસારમાં પ્રત્યેક વસ્તુ દિવસે ને દિવસે ઘટતી જાય છે. વસ્તુ ઉત્પન્ન થાય એક વખત અને ત્યાર પછી હંમેશા એ થોડી થોડી ઘટતી જાય છે. તમે મનુષ્યનું આયુષ્ય લઈ લો, એક વખત જન્મ થાય અને આયુષ્ય રોજ થોડું થોડું ઓછું થતું જાય છે. કોઈ મકાન તમે બનાવો, દિવસે ને દિવસે એ મકાન જૂનું થતું જાય છે. તમે કોઈ નવી ગાડી લાવો, દિવસે ને દિવસે એ ગાડી જૂની નાશ બાજુ જઈ રહી છે. સંસારની પ્રત્યેક વસ્તુઓ નષ્ટ થવા જઈ રહી છે. આ માયક આજ સારું છે, અમુક વર્ષો પછી કથામાં માયક નહીં હોય, કારણ કે આ બગડી ગયું છે, નાશ થઈ જશે. આ કેમેરા જે લઈને બેઠા, આ કેમેરો અમુક વર્ષો પછી નહીં હોય, કારણ કે એ કેમેરો એ નાશ થઈ જાય, એની કાર્યની કેપેસિટી જે છે એ પૂરી થશે, એ વસ્તુનો નાશ થઈ જશે. એટલા માટે સંસારની અંદર કોઈ બચ્યું નથી. અને તમે કહેશો કે આનું પ્રમાણ શું છે? આનું પ્રમાણ છે માનવ સમાજનો ઇતિહાસ. તમે જોઈ લો, આપણા પિતાજી અને એના પિતાથી ચાલુ કરો, આપણા દાદા વયા ગયા, એના દાદા વયા ગયા, એના આગળ તમે આખી પરંપરા જોઈ લો, આ સંસારમાં કોઈ બચ્યું નથી. ભગવાન બુદ્ધના જીવનની એક ઘટના છે. ભગવાન બુદ્ધ ફરતા ફરતા એક વખત એક નગરની અંદર ગયા. એ નગરમાં એક સ્ત્રી રહેતી હતી, વિધવા સ્ત્રી, એકનો એક પુત્ર હતો. સાપ કરડવાથી પુત્રનું મૃત્યુ થઈ ગયું. એ પુત્ર મરી ગયો એટલે એને બહુ શોક થયો, બહુ વિલાપ કરતી હતી. ગામ લોકોએ બહુ સમજાવી પણ એણે પોતાના પુત્રના શબને સ્મશાનમાં ન જવા દીધું. કોઈએ સલાહ આપી કે ગામની અંદર ભગવાન બુદ્ધ આવ્યા છે, એમની પાસે લઈને જા, એ તારા પુત્રને સજીવન કરી દેશે. ભગવાન બુદ્ધની પાસે ગઈ અને એ પુત્રને બુદ્ધના ચરણમાં મૂકી દીધા. ભગવાન બુદ્ધને કીધું કે પ્રભુ કૃપા કરો, આને જીવિત કરો. ભગવાન બુદ્ધ કે હું આને જીવિત કરી દઉં, પણ મારી એક શરત છે કે આ ગામની અંદરથી એક મુઠ્ઠી રાઈ લેતી આવ્યું અને એ કે હમણાં લઈને આવું, પણ સાંભળ, એવા વ્યક્તિના ઘરેથી જ્યાં કોઈનું ક્યારેય મૃત્યુ ન થયું હોય. ગૌતમી સ્ત્રીનું નામ હતું. ગામના પ્રત્યેક ઘરની અંદર જઈ અને કીધું એક મુઠ્ઠી રાઈ આપો. બધા રાઈના ડબલા લઈને બહાર આવ્યા, પણ કે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે? તો કે હા, અમારા દાદા વયા ગયા છે. કોઈક કે અમારા પતિ વયા ગયા છે. કોઈ કે અમારા પુત્ર. અને આખા ગામની અંદર જ્યારે એ ફરી રહી ત્યારે ફરતા ફરતા એને સમજાઈ ગયું કે આ સંસારમાં એવું કોઈ ઘર નથી જ્યાં ક્યારેય કોઈનું મૃત્યુ ન થયું હોય. અને પાછી આવી અને ભગવાન બુદ્ધના ચરણમાં પડી અને કીધું, પ્રભુ એને હવે કંઈક ભક્તિનો ઉપદેશ કરો, કારણ કે આ સંસારમાં કોઈ એવું ઘર જ નથી કે જ્યાં ક્યારેય કોઈ મર્યું ન હોય, કોઈનું મૃત્યુ ન થયું હોય. એટલા માટે આવી રીતે આ ભગવાન બુદ્ધના ઉપદેશ આપવાની સ્ટાઇલ હતી, આ પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા સમજાવતા. અને આ રીતે સુખદેવજી કહે છે કે આ સંસાર સમુદ્રની સમાન છે અને સમુદ્રમાં આપણે બધા નાના નાના પરપોટા છીએ. પરપોટા જાણો છો, ફીણ થાય. આપણે નાવા જાવી બાથરૂમમાં, નળ ચાલુ હોય ડોલની અંદર અને એમાં પરપોટ થાય, કેટલો સમય રહે? થોડી વારમાં થાય, વળી પાછો બંધ થાય, વળી નવો પરપોટ થાય, વળી બંધ થાય. એમાં સંસારની અંદર હજારો હજારો જીવ આવે છે, અહીંયા જન્મ લે છે, ફરીથી મૃત્યુ પામે છે, પણ એમાંથી કોઈક જીવ એવા છે જે ફરીથી આ સંસારની અંદર આવતા નથી. શા માટે? પરીક્ષિત મહારાજ પૂછે છે કે એવું શા માટે છે કે આ લોકો ફરીને અહીંયા જન્મ નથી લેતા? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે એ લોકો ભગવાનની કથા સાંભળે છે. અને જે વ્યક્તિ કથા સાંભળી લે એ જન્મ મૃત્યુથી પરે થઈ જાય. પરીક્ષિત મહારાજ પૂછે છે તો જે મૃત્યુની નજીક છે એને શું કરવું જોઈએ? એનો ઉત્તર આપતા સુખદેવ ગોસ્વામી કહે છે,
તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયં.
કે છે તસ્માત, તસ્માત નો અર્થ છે માટે. શા માટે? કે બધાને મરવાનું છે, એટલા માટે આ શ્લોક જે છે એ આપણને બધાને લાગુ પડે છે. સુખદેવ ગોસ્વામી આ શ્લોકની પહેલા બોલ્યા છે તસ્માત. તસ્માત માને આ શ્લોક બધાને લાગુ પડે છે. કોને? જે જે મરવાના છે એ બધાને. શું કરવું જોઈએ એને? તો કહે છે શ્રોતવ્ય, સાંભળવું જોઈએ. શું સાંભળવું જોઈએ? તો કહે છે સર્વાત્મા ભગવાન ઈશ્વર અને હરિ, આ ચાર ગુણ જે એક વ્યક્તિમાં હોય એની કથા સાંભળવી જોઈએ. પ્રશ્ન પૂછ્યો હતો ને પરીક્ષિત મહારાજે, કોની કથા સાંભળવી જોઈએ? આ મને એવું કેમ લાગે તમે બધા થાકી ગયા છો, મજા નથી આવતી કથા? કે આમ જીવનનું સત્ય મળી રહ્યું છે એટલે ગંભીર થઈ ગયા છો? આમ અંદર આત્મચિંતન કરતા હોય તો ક્ષમા કરજો, તો મને કઈ વાંધો નથી, કરો તમ તાર. પણ એવું નથી ને કે શરીર અહીંયા હોય અને મન બીજે ક્યાંક છે, આમાં તો કઈ કહેવાય નહીં ભાઈ. આપણને એમ થાય બહુ ધ્યાનથી કથા સાંભળે પણ હું ગઈ લેતા હોય ખૂણા, બપોર પ્રસાદ વધારે લેવાઈ ગયો હોય એમ થાય હાલ ને ક્યાંય નાખવીને. અને કથામાં જે ઊંઘ આવે ને એ ઘરે નો આવે. તમારો બેડ પલંગ હોય 6x6 નો, એસી હોય, પણ એમાં એવી ઊંઘ નો આવે જે ઊંઘ ભગવાનની કથા સાંભળવામાં આવે. શું કામ જાણો છો? એની પાછળ એક વિજ્ઞાન છે કે આપણી અંદર જે પાપ હોય છે ને એ બહુ ઉછાળા મારતા હોય, મનને ક્યાંય શાંતિ ન લેવા દે. પણ જયારે વ્યક્તિ કથામાં આવીને બેસે તો એ બધા પાપ જે છે ને એ શાંત થઈ જાય. અને એટલા માટે જીવનમાં પ્રથમ વખત એ મન અને હૃદયની શાંતિનો અનુભવ કરે અને એટલે એ ગાઢ નિદ્રાને પ્રાપ્ત કરે છે. આ સત્ય હકીકત આચાર્યોએ પ્રમાણિત કરી છે. અને કથાની અંદર આવીને સુવું એ એક ભક્તિ છે. અહીંયા આવીને ખાલી બેહો, ભલે હુઈ જાવ તોય વાંધો નહીં તમતા, એને એ છૂટી આચાર્યોએ આપી છે. કારણ કે કથામાં સુવું એ તમારી સમાધિ, પણ બધા લેવા ન મળતા હો. તો પ્રભુજી કે સમાધિ તો ઉઠાવો બીજું હું. મેં પરમ દિવસે કથામાં કીધું હતું, કાલે પરમ દિવસે, કે ભાઈ તમે જો સાંભળવા રેડી હોવ તો હું 12 કલાક કથા કરું. તો અમારે એક નલિન પ્રભુ છે, આ છે કે વૈયા ગયા છે, વૈયા ગયા. નલિન પ્રભુ મને કે પ્રભુજી તમે કથા કરો. એ કે બોલો 12 કલાક. એમ બેસું કેમ? કેવી રીતે બેસો? એ કે ગોદડા ઓઢીને અંદર, ભલે તમે હોવી શું કરવી, બેઠા જવી ને તમે બેહવાનું કીધું ને, એમ 12 કલાક બેસો. અને કદાચ તમારી આમ બેહવાની ઈચ્છા હોય ને તો એ કથા તમને લાભ કરશે. આમાં ગેરલાભ કોઈ નથી, કારણ કે તમે સૂતા હશો પણ કાન તો ખુલ્લા હશે ને. કાનના માધ્યમથી કથા હૃદયમાં જશે અને હૃદયની અંદર રહેવા વાળા જે અભદ્ર છે, જે પાપ છે, એનો નાશ થશે. અને એક વખત પાપનો નાશ થઈ ગયો પછી આખા જીવનમાં કોઈ દી કથામાં ઊંઘ આવશે નહીં. એટલા માટે આજુબાજુમાં હોતા હોય ને તો એને એને ડિસ્ટર્બ ન કરતા. કેમ લાગે છે વાત? બરાબર છે તો વાંધો નહીં, કારણ કે હવે ભાગવતની અંદર તમારી ઊંઘનો પીરિયડ ચાલુ થયો છે અને એનો જ વિસ્તાર થવાનો છે આજ. એટલે હું વિચાર કરી રહ્યો છું કે આ કથાને તમારી સામે પ્રસ્તુત કેવી રીતે કરવી, કે જેનાથી તમે ગુજરાતીમાં સમજી શકો. તો અમુક તો કહે કે હવે ગયું ગયું રેકોર્ડિંગમાં સાંભળી લેવું ઘરે જઈને. પણ મહત્વપૂર્ણ પ્રશ્ન જે પરીક્ષિત મહારાજે પૂછ્યો એના ઉત્તરમાં સુખદેવ ગોસ્વામીએ કીધું કે એની કથા સાંભળવી જોઈએ જે પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં રહે છે, જે કણ કણમાં નિવાસ કરે છે, સર્વાત્મા માને પ્રત્યેક જીવોનો આત્મા જે છે એની કથા સાંભળવી જોઈએ. બીજું કહે છે ભગવાન. ભગવાન કોને કહેવાય? ભ ધાતુના ત્રણ અર્થ થાય છે. સંસ્કૃતમાં જે શબ્દો છે એ ધાતુ સાથે જ્યારે પ્રત્યય જોડાય ત્યારે એમાંથી શબ્દ નિષ્પન્ન થાય છે, એમાંથી શબ્દ બને છે. તો સંસ્કૃતની અંદર જે ભૂ ધાતુ છે એના ત્રણ અર્થ છે, યશ, શ્રી અને બળ. અને ગ ધાતુ જે છે એના ત્રણ છે, વૈરાગ્ય, જ્ઞાન અને ત્યાગ. વાન માને ઈચ્છા તત્વને ધારણ કરવા વાળો વ્યક્તિ, ઇતિ ભગવાન, એને ભગવાન કહેવાય. ભગવાનની અંદર છ ગુણ હોય, યશ, શ્રી, બળ, વૈરાગ્ય, જ્ઞાન અને ત્યાગ. આ છ ગુણ જે વ્યક્તિમાં પૂર્ણ માત્રામાં હોય એને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહેવાય. હવે તમે આ ગુણની અંદર ફીટ બેહાડો તો કોણ આવે છે? આ છ વસ્તુ પૂર્ણ માત્રામાં એની અંદર હોવી જોઈએ. કોઈ ધ્યાનમાં આવે છે? જો પહેલો ગુણ એનો એ છે સર્વાત્મા હોવા જોઈએ. સર્વાત્મા માને પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં હોવા જોઈએ, પ્રત્યેક વ્યક્તિના ભૂત ભવિષ્ય વર્તમાનને જાણતા હોવા જોઈએ, પ્રત્યેક વ્યક્તિના કાર્યને જાણતા હોવા જોઈએ. એવું નહીં કે બસ અહીંયા એક જગ્યાએ હોય ને પછી બીજે ન હોય, એમ નહીં. એક જ સમયે એક જ વ્યક્તિ હજારો જગ્યાએ હાજર રહે એને સર્વાત્મા કહેવાય. આવો વ્યક્તિ કોણ છે? આજ સવારે મેં કીધું હતું, થોડુંક મગજ ઉપર જોર દાવો, થોડુંક નાખો જોર. કોણ છે? જોર થી બોલો, અહીં મને અવાજ તો આવશે નહીં, અને આમ થોડું સાઉન્ડ આવે એટલે આમે કાન વહી ગયા હોય. કૃષ્ણ. સર્વાત્મા કેવી રીતે છે? કારણ કે સવારે સાંભળ્યું ને, દ્વારકામાં જેટલી સ્ત્રીઓ હતી એટલા એના સ્વરૂપ. અને એવું નહીં કે રૂકમણીજી ન્યા ખાતા હોય બધે ખાતા જ હોય, નહીં. રૂકમણીજી ન્યા પ્રસાદ લેતા હોય તો સત્યભામાં ન્યા હિંચકતા હોય, એમ તો કાલિંદીને ન્યા વળી એની પાસે બેઠા બેઠા વાતે કરતા હોય. અને યોગી હોય તે અત્યારે પોતાના અનેક સ્વરૂપ બનાવી શકે, જેને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. આ સંસારનો કોઈ મહાનમાં મહાન યોગી હોય તો પોતાનો એક સ્વરૂપમાંથી 49 સ્વરૂપની અંદર વિસ્તાર કરી શકે. પણ એ 49 સ્વરૂપ કેવા? પહેલું નાતું હોય ને તો બધા નાતા જ હોય, સમજે? એક સ્વરૂપ જે કાર્ય કરે એ બધા કરે, અલગ અલગ ન કરે. એટલે કદાચ કોઈ એવો યોગી તમને ભટકાય ક્યારેક કે જો મારા આટલા સ્વરૂપ છે, હું ભગવાન છું, તો આ તમારે જોઈ લેવાનું કે બધા એક હરખું કામ કરે છે, હા, તો આ ભગવાન નથી, હેને. અને જો બધા સ્વરૂપ અલગ અલગ કામ કરતા હોય તો સમજવાનું કે આ સર્વાત્મા છે, હેને. આ ભગવાનને ઓળખવાની બધી વિધિ છે. ભગવાનની ઉપર ભગવાનનો સિમ્બોલ એમનામ નથી લાગતો, એના જે કાર્યો છે એ બતાવે કે આ ભગવાન છે. મારા તમારે કહેવાય કોઈ ભગવાન ન બને. ઘણા યોગીઓ છે પોતાનો 5-10 સ્વરૂપમાં વિસ્તાર કરે પછી કે જો હું ભગવાન છું. આવું 10 સ્વરૂપ આપણી સામે અલગ કર્યા હોય આપણે ભગવાન માનવી કે નહીં? 8 પ્રકારની સિદ્ધિમાંથી આ એક છે, પોતાના સ્વરૂપનો વિસ્તાર. એક સિદ્ધિ એવી છે કે મરેલાને જીવતો કરે, આવું એને કોણ ભગવાન ન માને બોલું. પણ છતાં એ ભગવાન છે નહીં. આ ભાગવત બતાવે છે. સુખદેવ ગોસ્વામી કહે છે ભગવાન કોણ છે? જે સર્વાત્મા હોવો જોઈએ, બધાની અંદર રહેવા જોઈએ. જેમ કુંતી મહારાણી ની હારે બારે ઉભા છે, ઉત્તરાના ગર્ભમાં હતા અને ઓલા બ્રહ્માસ્ત્ર થી રક્ષાય કરતા હતા. એક જ વ્યક્તિ ત્રણ જગ્યાએ અલગ અલગ કાર્ય કરે છે, આને સર્વાત્મા કહેવામાં આવે છે. આ પહેલો લક્ષણ થયું ભગવાનનું. બીજું લક્ષણ છે એ ભગવાન હોવા જોઈએ, ભગવાન માને એમાં યશ શ્રી બળ વૈરાગ્ય જ્ઞાન અને ત્યાગ આ બધી વસ્તુ હોવી જોઈએ. હવે યશની વાત જો કરવી, કૃષ્ણના યશની, આપણામાં કોઈકે ચોરી કરી હોય, રેલવે સ્ટેશન ઉપર કોઈકની બેગ બઠાવી લીધી હોય એમ, અને કોઈક ભાળી જાય તો આપણું શું થાય, જેલમાં લઈ જાય ને. કૃષ્ણ ચોરી કરે તો લોકો એને પૂજે છે માખણ ચોરથી. અને કોઈ વ્યક્તિ માનો યુદ્ધમાંથી ભાગી ગયો હોય તો ક્ષત્રિયો માટે તો એ બહુ નિંદનીય છે. તો કૃષ્ણ જ્યારે રણ મેદાન છોડીને ભાગે ત્યારે નામ પડે છે રણ છોડ રાય. એનો યશ કોઈ દી ડાઉન નથી થતો, એ ગમે એ કામ કરે હારું ખરાબ, એને એની એની વેલ્યુ હંમેશા વધતી જ જાય. ચોરી કરે તો માખણ ચોર, રણ છોડીને ભાગે તો રણ છોડ, ગાયોનું પાલન કરે તો ગોવિંદ. યશ કોઈ દિવસ કૃષ્ણનો ઘટતો નથી, હંમેશા વધતો રહે છે. બીજું છે શ્રી. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી, સંપત્તિ, ઐશ્વર્ય. હવે કરોડો કરોડો લક્ષ્મી જેની સેવા કરતી હોય, જેની સેવા કરવા માટે તરસતી હોય, લાઈનમાં ઉભી રહે છે લક્ષ્મીઓ કે ક્યારે ભગવાનની સેવા કરવાનો ચાન્સ મળે, એ લક્ષ્મીના જે પતિ છે એને પૈસાની કમી હોય. આખા સંસારની અંદર ધનની દેવી લક્ષ્મી છે અને એ લક્ષ્મીના પતિ છે આ ભગવાન નારાયણ કૃષ્ણ. હવે એનથી વધારે ધન કોની પાસે હોય બતાવો? લક્ષ્મી જેની દાસી થઈને ફરતી હોય એનાથી વધારે ઐશ્વર્ય વાળો વ્યક્તિ સંસારમાં કોણ હોય શકે? બીજું સૌથી ધનવાન એ છે. બળ, બળની વાત કરો તો હવે આના બળ હારે તો કોણ આવે? છ દિવસના હતા, કેવલ છ દિવસ જન્મ થયા અને ઓલી આવી હતી પૂતના રાક્ષસી, કેટલું વિશાળ શરીર એનું. ભગવાન એને એક લાફોય નથી માર્યો, ઢીકોય નથી માર્યો, કાંઈ નથી કર્યું, કેવલ હોઠથી એના સ્તનને થોડુંક દબાવ્યું, કેવલ હોઠથી, અને એનાથી પૂતનાના પ્રાણને ખેંચી લીધા. હવે આપણા છ મહિનાના બાળક હોય તો રોતાય માંડ માંડ શીખ્યા હોય, કોઈક એક ટપલી મારે ને તો એ તો અહીંયા કરતા હોય. અને છ દિવસમાં 18 માઇલની પૂતનાને કેવલ હોઠ દ્વારા મારી નાખી. આ એક જ પ્રસંગ કાફી છે કૃષ્ણના બળને બતાવવા માટે. બાકી તો ગિરિરાજ ધારણ કર્યા તો કોઈ કરી શકે? માનો આ મંડપ વાળા મંડપ પેક કરી દે ને પછી એક વ્યક્તિને કે આનો ઉઠાવ એમ, આ બધા જેટલા ટેકા છે આ સ્ટેજના ટેબલ આતે આમ હાથ ઉપર રાખીને ઉભા રાખો રે. આ ભગવાનનું બળ છે. ઘણા લોકો કે ભગવાન અહીં આવીને બાવી બધી લીલાઓ શા માટે કરે છે? આપણને ખબર પડે એટલે કે ભગવાન કોને કહેવાય એમ. આ તો પૂતનાને મારીને ગિરિરાજ ઉઠાવ્યો એટલે ખબર છે ને ભગવાન છે, નગર તો આપણું હાલત જ નહીં આ કથાવાળાનો, નગર એમ જ કે ભગવાન છે જ નહીં. એટલે એવા મૂર્ખ વ્યક્તિઓને બતાવવા માટે કે આ સંસારની અંદર ભગવાનનું અસ્તિત્વ છે, એટલા માટે ભગવાન પ્રગટ થઈ અને આવા અતિ માનવીય કાર્ય કરે છે જે કાર્ય સામાન્ય મનુષ્ય કરી શકે નહીં. વૈરાગ્ય, બ્રજ વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણને આખું બ્રજ પ્રેમ કરતો. અને કેવો પ્રેમ છે કે ઇતિહાસમાં ભગવાનને પ્રેમ કરવા વાળા જેટલા વ્યક્તિઓ છે એમાં એ બ્રજની ગોપીઓ સૌથી શ્રેષ્ઠ છે. અને એવું ભગવાનને પોતાના પ્રાણથી પણ વધારે પ્રેમ કરવા વાળા એ ગોપીઓને કેવલ 11 વર્ષની ઉંમરમાં છોડી અને વૃંદાવનથી મથુરા વયા ગયા. જીવનમાં ક્યારેય પાછા વળી અને ફરીથી એ વૃંદાવન સામે જોયું નથી. વિચાર કરો, પ્રાણથી જે પ્રિય વ્યક્તિ જેને પ્રેમ કરતો હોય કમસે કમ જીવનમાં એકવાર મળવા તો જાય. પણ કૃષ્ણ એક વખત એ વૃંદાવનને છોડીને ગયા અને ત્યાર પછી ક્યારેય એ બ્રજમાં પાછા નથી ફર્યા. આનું નામ છે વૈરાગ્ય, જ્ઞાન. ભગવદ્ ગીતાના 4th અધ્યાયના પ્રારંભમાં ભગવાને કીધું, અર્જુન આ જ્ઞાન મેં કરોડો વર્ષો પહેલા સૂર્યના દેવતા વિવસ્વાનને આપ્યું હતું. ઇમમ વિવસ્વતે પ્રોક્તમ. અર્જુને કીધું પણ તમારો જન્મ હજી હમણાં હમણાં થયો છે, તમારો જન્મ ગોકુળ આઠમે થયો ને, કારણ કે આગળ પાછળ મારો જન્મ આપણા બેની ઉંમર સરખી છે અને કરોડો વર્ષો પહેલા એને જ્ઞાન દઈ આવ્યા. ભગવાન કહે છે અર્જુન બહુની મેં વ્યતિતાની જન્મની તવચ અર્જુન, હે અર્જુન તારા ને મારા અનેક જન્મો થઈ ચુક્યા છે પણ હું ભગવાન છું એટલા માટે મને બધા યાદ છે અને તને યાદ નથી. કરોડો વર્ષો પહેલા આપેલું એ જ્ઞાન આજે એઝ ઇટ ઇઝ અર્જુન હું તારી સામે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. અને એ જ સૂર્યદેવને કીધેલી ભગવદ્ ગીતા ભગવાને ફરીથી અર્જુનની સામે પ્રગટ કરી દીધી. કેવલ 45 મિનિટમાં 700 શ્લોક અર્જુનની સામે પ્રસ્તુત કરી અર્જુનના મોહને નષ્ટ કરી દીધો. આ છે એનું જ્ઞાન. કરોડો વર્ષો પહેલા કીધેલી વાત ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી. અને આપણે પહેલા દિવસે સાંભળેલી કથા આજ તો ક્યાંય બાષ્પીભવન થઈ ગઈ છે. આ સામાન્ય મનુષ્યનું જ્ઞાન છે અને ભગવાનનું જ્ઞાન કોઈ દિવસ નષ્ટ થતું નથી. અરે ભગવાનની વાત જવા દો, એ ભગવાન જેની ઉપર બેસીને ચાલે છે એ ભગવાનનું વાહન ગરુડ. એ ગરુડ જ્યારે ઉડતા હોય ત્યારે એ ગરુડની પાંખોમાંથી તે સામવેદના મંત્રોની ધ્વનિ નીકળે છે. અને આપણે આપણી હોન્ડા લઈને જતો હોય ધુમાડા સિવાય બીજું કાંઈ નીકળતું ન. આજે લોકો કહે છે આ મેં ભગવાન સેવી, એને ગાડીમાંથી સીએનજીના ધુમાડા સિવાય બીજું કાંઈ ન નીકળે. ભગવાનના વાહન ગરુડની પાંખમાંથી સામવેદના મંત્રો નીકળે છે. અને એટલા માટે તમે ઘરે ટંકોરી વગાડો છો, કારણ કે એકવાર મેં ટંકોરીનું વર્ણન કર્યું પણ સુરતમાં જે એનો પ્રભાવ પડ્યો છે બધા લોકોએ ગરુડજીને મુક્ત કરી દીધા. કારણ તમે જોજો, પહેલા તો એ કયો ટંકોરી કેટલા લોકોએ ધ્યાનથી જોઈ છે, જે તમે ઘરે વગાડો છો ને એ ટંકોરીની ઉપર એક નિશાન હોય એ શેનું છે ખબર છે? શેનું છે? ગરુડજી છે એ. કારણ કે આપણને તો વેદ મંત્રો આવડતા નથી અને વેદ મંત્રો બોલવાથી ભગવાનની સ્તુતિઓ થાય છે એટલે આપણે ટંકોરી ઉપર ગરુડજીને બેહાર્યા. એમ કે ગરુડજી અહીંયા ઉપસ્થિત છે તો ભગવાન એના સ્વરથી તમે વેદોની સ્તુતિ સાંભળી લેજો, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરી લેજો એટલે આપણે ટંકોરી રાખવી છે. અને આપણને ખબર ને આમ આમ ઉપર આમ ટંકોરીનો હાથ હોય ને આમ પકડે ઉપરથી ગરુડજીને મુઠ્ઠીમાં. ગરુડજી કે પણ મુઠ્ઠી ખોલ તો બોલું ને, રોજ બાંધીને ભગવાનની સામે વગાડે પણ ઓલા ગરુડજીને બાંધી દે ઉપરથી. આપણું જ્ઞાન છે. જો આપણને એ જ્ઞાત નથી કે જે વસ્તુનો ઉપયોગ આપણે કરવી છે એ વસ્તુ શા માટે છે. કોઈને પૂછો કે ભગવાનને અગરબત્તી શું કામ આપવામાં આવે છે, શા માટે ભગવાનને ઘીનો દીવો થાય છે, શા માટે ભગવાનને આપણે ટંકોરી આપીએ છીએ, ફૂલ અર્પણ કરીએ છીએ, આની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન છે. પણ કીધું ને ભાવ છે આપણી અંદર પણ જ્ઞાનનો ભાવ છે એટલા માટે સમજતા નથી. પણ હવે એ ગરુડજીને મુક્ત કરજો, કમસે કમ આ જેટલા બેઠા છે ટંકોરી નામ વચ્ચેથી પકડવી હે ને, એટલે ગરુડજી ઉપર ખુલા રહે, ભગવાને જોવે કે નહીં આ ગરુડજીના વાયા થઈને મને પ્રાર્થના કરે છે હે ને, તો ભગવાન સ્વીકાર કરશે. એટલા માટે જ્ઞાનની વાત આપણે કરી રહ્યા હતા. ભગવાનમાં જ્ઞાન છે એવું નથી, ભગવાનનું વાહન જે છે એમાંથી તે વેદોના મંત્ર નીકળે છે. અને અંતિમ છે તેમાં હશે, સુખદેવજીએ કોની કથા કરી છે? કૃષ્ણ કથા કરી છે. શા માટે? કારણ કે કૃષ્ણ જ એકમાત્ર એ વ્યક્તિ છે જેની અંદર આ બધા ગુણ છે. એટલા માટે આવા ભગવાનની કથા સાંભળવી, એનું નામ જપવું, એનાથી અભય પદ મળે છે. છતાં તમારા મનમાં એક સંશય હોય કે હરે કૃષ્ણ મહામંત્ર શા માટે? ભગવાનના નામ તો ઘણા બધા છે, બીજા શું બીજા નામ નો જપી શકાય? આનો ઉત્તર હું તમને 7મા દિવસે આપીશ. છેલ્લે આ પ્રશ્ન પેન્ડિંગ રાખજો, એને યાદ રહે તો, અને તમને યાદ નહીં રહે તો મને જ ભૂલાવાનું જ નથી, હું તમને યાદ કરાવીશ. એટલે તમે ચિંતા ન કરતા હે ને, એકદમ મન પ્રસન્ન રાખીને સાંભળો ખાલી, કારણ કે તમને જ્યાં જ્યાં ભૂલાશે ને હું યાદ કરાવી દઈશ. સુખદેવ ગોસ્વામીએ કીધું કે એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરે પુનસામ અંતે નારાયણ સ્મૃતિ. હે પરીક્ષિત, ભગવાનની કથા સાંભળી અને ભગવાનનું નામ લેતા લેતા જો કોઈ વ્યક્તિ જીવન પસાર કરે તો એના જીવનનો લાભ શું છે? સુખદેવ ગોસ્વામી કહે છે કે સંસારની અંદર ભગવાનની ભક્તિ કરવા માટે તમે જેટલા સાધનનો ઉપયોગ કરો એ પ્રત્યેક સાધનનો સારી છે અંતે નારાયણ સ્મૃતિ, અંતમાં ભગવાનની યાદ આવવી જોઈએ. આનો શું અર્થ છે? અંતે નારાયણ સ્મૃતિ, અંતે નારાયણ સ્મૃતિ નો અર્થ છે કે અંતે મને મરવી ત્યારે નહીં, અંતેનો અર્થ છે આ સંસારની અંદર આપણું કોઈ પણ કાર્ય પૂરું થાય ત્યારે તરત ભગવાનની યાદ આવવી જોઈએ. કેવી રીતે? માની લો આપણે એક બહુ સારું એવું ઘર સુરતમાં બન્યું તો એનો આભાર માનવો જોઈએ કે ભગવાનની કૃપા હતી એટલે આ ઘર થઈ ગયું. એમ ખાલી બારે બોલવા હાટું નહીં, અંદરથી તો ના ના મેં બનાવ્યું છે, એમ નહીં, હૃદયપૂર્વક કે મારી ઉપર ભગવાનની કૃપા છે એટલે આ મકાન બન્યું, ભગવાનની કૃપા છે એટલા માટે આ ભાગવતનું આયોજન થયું, ભગવાનની કૃપા છે એટલા માટે આપણે સુખી છીએ, સંપન્ન છીએ, કારણ કે આ બધી ભગવાનની કૃપા છે. એક એક કાર્યમાં જેને ભગવાનની યાદ આવતી હોય એને કહેવાય છે અંતે નારાયણ સ્મૃતિ. અને આવું જેનું જીવન થઈ ગયું હોય ને એને મરતા સમયે તે ભગવાનની યાદ આવે એમાંય અંતે નારાયણ સ્મૃતિ, છેલ્લે એ વ્યક્તિ ભગવાનને યાદ કરે છે. અને આજ જન્મ લાભ પરે પુંસામ, આજ મનુષ્ય જીવનનો સૌથી મોટો લાભ છે. બાકી જો ઓલી માથાકૂટમાં પડ્યા ને હું આ સંપ્રદાયનો છું, બોલો કે હું ઓલા સંપ્રદાયનો છું, અમારું સાચું છે, બોલો કે અમારું સાચું છે, આ વ્યક્તિ આવા જેટલા લોકો છે ગમે એવા સંપ્રદાયમાં હોય એને કોઈ દિવસ ભક્તિની પ્રાપ્તિ થવાની નથી. આ લખી લેજો. જે લોકો વિચારે છે ને અમારો સંપ્રદાય મહાન છે, અમે સાચા છે, દુનિયામાં બીજા બધા ખોટા છે, હેને અમારું સાચું બાકી બધાનું ખોટું, મારું સાચું નથી તમારું સાચું નથી, સાચું છે એ ગીતામાં લખ્યું છે ને ભાગવતમાં લખ્યું છે, ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. સત્ય જો તમારે જાણવું હોય ગીતા અને ભાગવત ખોલો, આમાં બધી વ્યાખ્યા છે. અને જે લોકો આવી બધી આને છે ને કુવાના દેડકા કહેવાય. પ્રભુપાદજી એક ઉદાહરણ આપતા કે અમુક લોકોની વિચારધારા પોતાના સંપ્રદાયોની બહાર હોય જ નહીં, એ એમ જ માનતો કે અમે જે કરવી ઓકે, અમે જેને ભગવાન માનવી ઓકે, અમે જેને શાસ્ત્ર કહેવી ઓકે, તમે કદાચ ગીતા કયો ભાગવત કયો તો તમારું બધું ખોટું. આવા લોકો કોઈ દિવસ એના જીવનનો લાભ લઈ શકવાના નથી, આવા લોકોને ક્યારેય ભગવાનની પ્રાપ્તિ થવાની નથી, અને આવા લોકો ક્યારેય ભગવાનને જાણી શકવાના નથી. કારણ કે આ તો એવું થયું કે જેવું આપણે માર્કેટમાં જઈને ઝઘડો કરતા હોય એવો ઝઘડો અધ્યાત્મમાં નાખ્યો. અને અહીંયા બધા એમ કહેતા હોય કે અમારું સાચું તો તમારો અલગ સૂર્ય છે આકાશમાં બીજો, હાલો અમારે ભગવાન ભલે જૂના રહ્યા જે છે એ અલગ રહેવા દો, આ કૃષ્ણ બહુ જૂના 5000 વાળા, હમણાં હમણાં જે નવા મેન્યુફેક્ચર થયા તો એને કહો ને એક જ સૂર્ય નવો રાખો ને તમારો અલગ, કે તમારા જેટલા હરિભક્તો હોય ને એને ઘરે જ તડકો જવો જોઈએ એનો, હે અમારે આ જૂનો સૂર્ય છે ને હાલ છે આવે છે. એક કણ બનાવવાની ક્ષમતા નથી વ્યક્તિમાં, અને વાત કરે છે ભગવાનની. 1% જ્ઞાન નથી ભગવાનના વિષયમાં, અને વાત કરે છે ભગવાનની. એને પૂછો એ લોકોને જઈને સર્વાત્મા કોને કહેવાય, કેટલા લોકો જાણે છે ગુજરાતની અંદર? કોઈને ખબર નથી, પણ બસ કેવળ બોલી જ નાખવું છે. અને કારણ કે મેં કીધું એમ બોલવાના ક્યાં પૈસા લાગે છે, છેતરવાના ક્યાં પૈસા લાગે છે? હું કે તમે જે બોલવી એની કોઈ વેલ્યુ નથી, સુખદેવ ગોસ્વામી જે બોલે એ મહત્વપૂર્ણ છે, પરીક્ષિત જે બોલે છે એ મહત્વપૂર્ણ છે, કૃષ્ણ જે બોલે છે એ મહત્વપૂર્ણ છે, અર્જુન જે બોલે છે એ મહત્વપૂર્ણ છે, વેદવ્યાસજી જે બોલે છે એ મહત્વપૂર્ણ છે. કારણ કે પ્રત્યેક જીવની અંદર 4 પ્રકારના દોષ હોય છે, જેને શાસ્ત્રની ભાષામાં ભ્રમ, પ્રમાદ, વિપ્રલિપ્સા અને કારણપાટવ કહેવામાં આવે છે. એને ગુજરાતી ભાષામાં કે જીવ હંમેશા ભૂલ કરે છે, પહેલો દોષ. આ સંસારમાં એવો કોઈ જીવ નથી જે એમ કહી શકે કે મેં જીવનમાં ક્યારેય ભૂલ નથી કરી, કારણ કે ભૂલ કરવી એ જીવનો સ્વભાવ છે. બીજું કે એ જીવ અવશ્ય મોહિત થાય છે, આ સંસારની વસ્તુઓને જોઈ અને ક્યાંક ને ક્યાંક ફસાઈ જવું આ જીવનો ગુણ છે, આ એક દોષ છે જીવની અંદર. ત્રીજું છેતરવાની વૃત્તિ, જીવ બીજાને છેતરવામાં એક્સપર્ટ છે. અને ચોથું પોતે છેતરાવું, એ બીજાને છેતરે છે અને બીજા દ્વારા પોતે છેતરાય. આ 4 દોષ હંમેશા પ્રત્યેક જીવની અંદર રહે છે, એટલા માટે આપણી જેવો કોઈ સામાન્ય જીવ ક્યારેય શાસ્ત્રની રચના કરી શકે નહીં. આ શાસ્ત્રની રચના યા તો ભગવાન કરે છે, યા ભગવાનના શક્તિવેશ અવતારો કરે છે, અને અથવા તો ભગવાનના જે પૂર્ણ ભક્તો છે જેને આચાર્ય કહેવામાં આવે છે એ કરે છે. કારણ કે ભક્તિનો માર્ગ એવો એવો ખુલ્લો નથી પડ્યો કે ગમે આવીને એમાં ગમે વસ્તુ એડ કરી દે, ગમે એમાંથી કંઈક કાઢી લે. પણ મેં કીધું એમ આપણા ગુજરાતમાં જ્ઞાન ઓછું, એને ભાવ વધારે, અને આનો લાભ આવા પાખંડીઓએ લીધો છે. કારણ કે આપણે જાણતા નથી. એટલે એ જે કઈ માનવાનું જ રહ્યું. શિલ પ્રભુપાદજી વિદેશમાં ગયા, વિચાર કરો, હિન્દુઓની અંદર પ્રચાર કરવો હોય તો એને તો સરળતાથી સમજાવી શકાય કૃષ્ણ ભગવાન છે, પણ મુસલમાન અને ખ્રિસ્તી વ્યક્તિઓને તે પ્રભુપાદજી હરે કૃષ્ણ મહામંત્ર જપતા કરી દીધા. એને એમના માળા લીધી છે. એક મુસલમાન અને એક બે નહીં, લાખો ને કરોડોની સંખ્યામાં, એને એકાદ બે ની ચર્ચા નથી આ. તો શું એ પોતાના ક્રિશ્ચિયન ધર્મને છોડી, ઇસ્લામ ધર્મને છોડી અને હરે કૃષ્ણ મહામંત્ર જપે? શા માટે? શું એ બધા ગાંડા છે? પ્રભુપાદજી એને શીખવું છે કે કોઈ આવીને તમને એમ કહી દે કે કૃષ્ણ ભગવાન છે, તમારે માની ન લેવું જોઈએ. તમે પ્રમાણ માગતા શીખો કૃષ્ણ જ કેમ ભગવાન છે, અને આ એનું પ્રમાણ છે. સુખદેવ ગોસ્વામી બોલી રહ્યા છે. એમ કોઈ પણ વ્યક્તિ વ્યાસપીઠ ઉપરથી બોલી દે કૃષ્ણ ભગવાન છે, એમ કૃષ્ણ ભગવાન ન થાય. શાસ્ત્રોમાં એના પ્રમાણ છે, પણ આપણને પ્રમાણ માગતા આવડતું નથી. પ્રભુપાદજીએ શીખવાડ્યું છે પ્રમાણ માગો. કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહે કે આ ભગવાન છે, પ્રમાણ આપો, અમે એનો સ્વીકાર કરશું. કોઈની પાસે પ્રમાણ અમે માગવી છે, ઘણા લોકો પાસે, ઘણા આવે. તમે કૃષ્ણને પૂર્ણ ભગવાન કહો છો, એ કૃષ્ણ પૂર્ણ ભગવાન નથી. અમે જેને કહેવી છીએ પૂર્ણ છે. હું કહું છું લાવો પ્રમાણ. તો કે પ્રમાણ નહીં, અમારા ગુરુજી કહે છે. પણ તારા ગુરુજીને બાથરૂમમાં લઈ જવા ચાર જણાની જરૂર પડે છે, અને એવા બુઢ્ઢાની વાત અમે માનશું શા માટે? કોઈ પણ વ્યક્તિ કઈ બોલી દે એની કિંમત નથી ભક્તો, કિંમત એની છે જે આચાર્યો બોલે છે. એટલા માટે બુદ્ધિનો થોડો ઉપયોગ કરો. આ બધું હું તમને એટલા માટે કહી રહ્યો છું કે ઇન ફ્યુચરમાં કોઈ વ્યક્તિ તમને છેતરી ન જાય. તમે ભક્તિ કરો ન કરો એ તો તમારી સુકૃતિ ઉપર આધારિત છે, પણ કોઈ વ્યક્તિ તમને છેતરે નહીં. એટલા માટે હું તમને એક સિસ્ટમ બતાવી રહ્યો છું કે કોઈ પણ વાતને સ્વીકાર કરતા પહેલા એનું પ્રમાણ જોતા શીખો. વેદમાં લખ્યું છે, ઉપનિષદોમાં છે, રામાયણમાં છે, ગીતામાં, મહાભારતની અંદર છે, તો એનો સ્વીકાર કરી લો. આંખ બંધ કરીને સ્વીકાર કરો. પણ શાસ્ત્રમાં જેનું કોઈ નામો નિશાન નથી, શાસ્ત્રમાં જેની કોઈ ચર્ચા નથી, એવા પાખંડીઓથી બચીને રહ્યો. અને માની લો કદાચ એ લોકો તમને છેતરે તો એમાં મારું તો કઈ નુકસાન નથી, હેને? અને કદાચ તમે ઇસ્કોનમાં જોઈન્ટ થાવ તો એમાં અમારો કઈ ફાયદો નથી. તમે ઇસ્કોનમાં આવશો, ભગવાનનું નામ લેશો, ભક્તિ કરશો, એનું બધું ફળ તમને પોતાને મળશે, હેને? કારણ કે પિતાની સંપત્તિ પુત્રને વારસામાં મળે. એક પિતાજી કરોડપતિ હોય તો એના કરોડો રૂપિયા એના દીકરાને વારસામાં મળે, પણ ભક્તિ કોઈ દિવસ વારસામાં આવતી નથી, હે ને? આપણી ભક્તિ આપણે પોતે જ કરવી પડે. પુત્રની ભક્તિ પુત્ર કરે, પિતાની ભક્તિ પિતા કરે, એ કોઈ દિવસ વારસામાં નથી આવતી. અને સમય આપણને ઉત્તમ મળ્યો છે, કળિયુગનો સમય છે. થોડું એવું કરેલું ભજન બહુ મોટું ફળ આપે છે ભક્તો. એટલા માટે વારંવાર કહું છું કે કળિયુગની અંદર અને એમાં આપણને મનુષ્ય જીવન મળ્યું છે, આ વ્યર્થ વયું ન જાય. એટલા માટે ભગવાનના નામનું કીર્તન કરો, ભગવાનનું નામ જપો, જેનાથી આ મનુષ્ય જીવન સફળ થાય. બાકી તો લાખો લોકોનું નષ્ટ થઈ રહ્યું છે, અને બધાને બચાવવાની ક્ષમતા આપણામાં છે નહીં. જ્યાં સંભવ છે, જેટલા લોકો આને સમજે છે, આવા આયોજનો દ્વારા આ મેસેજ તમારી સુધી આવી રહ્યો છે. કારણ કે આજ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીનો આદેશ છે કે જે સંસારના જીવો ઘોર અંધકાર બાજુ જઈ રહ્યા છે એને પ્રકાશ બતાવો કે જો ભાઈ ચાલવાનો સાચો રસ્તો આ છે. સમજાય છે? હવે ચાલવું કે ન ચાલવું એ તમારી ઉપર આધારિત છે. અમારું કામ છે કેવલ રસ્તો બતાવવાનું. કારણ કે એક માતાએ તે પ્લેટની અંદર 56 ભોગ લાવે, પણ ખાવું તો આપણે જ પડે ને. એ પ્લેટ તૈયાર કરીને આપે, ખાવું આપણે પડે છે. એમ તમારી સામે જ્ઞાન બધું આવી રહ્યું છે, પ્રમાણ સાથેનું જ્ઞાન તમારી સામે રજૂ થઈ રહ્યું છે, પણ એને સ્વીકાર કરવું કે ન કરવું એ તમારા બસની વાત છે. એટલા માટે સુખદેવ ગોસ્વામી કહે છે કે જન્મ જીવનનો લાભ એ છે કે અંતે નારાયણ સ્મૃતિ, અંતમાં ભગવાનની યાદ આવવી જોઈએ. એટલા માટે આપણે અભ્યાસ કરવો પડશે આજીવન ભગવાનના નામને જપવાનો. સુખદેવજી કહે છે કે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધિત્વાન દ્વાપરાર્ધો પિતૃદ્વૈપાયનાદહમ. પરીક્ષિત મહારાજે પૂછ્યું કે તમે આમ ક્યાંય ટકતા તો નહોતા એક જગ્યાએ, એના ભાગ ભાગ કરતા જ્યાં હોય નામ થયા તેમ વિચરણ કરતા, તો પછી તમે આટલું મોટું 18,000 શ્લોક વાળું આ ભાગવત શીખ્યું કેવી રીતે? તમારે એવી શું જરૂર પડી? કારણ કે તમે તો જન્મથી મુક્ત હતા, જન્મથી માયાના પ્રભાવથી મુક્ત હતા, બ્રહ્મની અંદર લીન હતા, આત્માની અંદર રમણ કરવા વાળા હતા, અને છતાં તમારે એવી શું જરૂર પડી કે તમારે ભાગવત શીખવું પડ્યું? અને એના ઉત્તરમાં સુખદેવજી કહે છે કે દ્વાપર યુગના અંતમાં મેં મારા પિતા વેદવ્યાસજીથી શ્રીમદ ભાગવત નામના સાહિત્યનું અધ્યયન કર્યું, જે સમસ્ત વેદોની તુલ્ય છે. જો સુખદેવ ગોસ્વામી પ્રમાણિત કરી રહ્યા છે કે આ ભાગવત કેવું છે, વેદોની તુલ્ય, માને વેદનો સાર છે. વેદોને સમજવા હોય, ભાગવતને સમજી લ્યો, એટલે વેદોનું તાત્પર્ય જે છે એ સમજાઈ જાય. વેદોનું તાત્પર્ય છે વેદો સાક્ષાત નારાયણ, વેદોનું તાત્પર્ય છે ભગવાન કૃષ્ણ. અને શ્રીમદ ભાગવતને સમજો, એનાથી તે તમને વેદોનું તાત્પર્ય સમજાય છે. જેવી રીતે તો કોઈ વ્યક્તિ કહે છે કાંઈ વાંધો નહીં પ્રભુજી, અમે તે ભાગવત હમણાં તમે જાઓ એટલે અમે લઈ આવશું દુકાનેથી, તમારા મંદિરેથી, એને કારણ કે તમારું કંઈક સારું છે, બોલો છો એની ઉપરથી એવું લાગે છે, તો અમે ભાગવત લઈ આવશું અને આજે મોલા છોકરાઓ ઘરે બેસીને વાંચે ને પછી એક્ઝામ આપી દે ને પાસ થઈ જાય, અમે ભાગવત શીખી લેશું. અને સુખદેવ ગોસ્વામી કહે છે કે આ ભાગવત એ ઘરે બેસીને શીખવાનો ગ્રંથ નથી. જેમ ડોક્ટર બનવાની બુક દુકાનમાં મળે, દુકાને જઈને આપણે ઓલા કહેવી કે MBBS બનવાના ચોપડા આપો, તો એ વાંચી લો તો કદાચ એવું બને કે તમે ડોક્ટર બની જાઓ, પણ ભાગવત ઘરે લઈને તમે વાંચો અને તમને ભાગવત સમજાય, આ વાત સુખદેવજી સ્વીકાર કરતા નથી. સુખદેવજી કહે છે કે મારે તે ભણવું પડ્યું, મારે શીખવું પડ્યું, તો ક્યાંથી? મારા પિતા વેદવ્યાસજીથી. ઘરને જન્મની સાથે છોડવા છતાં આ ભાગવતનું અધ્યયન કરવા માટે મારે મારા પિતા વેદવ્યાસજી પાસે પાછા જવું પડ્યું છે. કોઈ યોગ્ય જાણકાર વ્યક્તિ પાસેથી જ્યાં સુધી સાંભળવામાં ન આવે, જ્યાં સુધી આ ભાગવતનું અધ્યયન કરવામાં ન આવે, ત્યાં સુધી આ ભાગવત સમજાતું નથી. બાકી આ ભાગવત કોના ઘરે નથી બતાવવું? હું એક વાત તમને કહેવા માંગુ છું, હાલાકી હું અહંકાર નથી કરતો, પણ જે જે લોકો મારી કથાઓ સાંભળે છે, એ લોકો બહુ મોટી ઉંમરના જે વડીલો હોય, એ કથાઓ સાંભળે અને પછી મને મળે ત્યારે કહે છે કે ભાગવત તો અમે વર્ષોથી વાંચતા હતા, પણ આવી રીતે અમે ભાગવત સમજ્યા નથી. આપણા જે વડીલો છે એ ભાગવત રાખતા હતા, પણ આ જે તત્વ છે એ લોકો સમજ્યા નથી ક્યારેય. શું કામ? કારણ કે એમણે ડાયરેક્ટ પુસ્તકથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો, અને અમારી પાસે જે જ્ઞાન આવ્યું એ એસી ભક્તિવેદાન સ્વામી શ્રીલ પ્રભુપાદજીની કૃપા છે. અને એમના પછી એમના જે શિષ્ય છે, આ સંસાર જેને હાલતા ચાલતા ભાગવતની ઉપમા આપે છે, એવા મારા ગુરુ મહારાજ એ જોલીને જ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજની કૃપાથી આ જે શબ્દોનું આસ્વાદન તમે કરી રહ્યા છો એ આ લોકોની કૃપા છે, અને એના કારણે આવી રહ્યું છે. પરંપરા દ્વારા, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, અને પરંપરા દ્વારા આવેલું જે જ્ઞાન હોય ને ભક્તો, એનાથી જ પરિવર્તન આવે. બાકી ગીતા અને ભાગવત કોના ઘરે નથી ભારતની અંદર બતાવો? છતાં નથી ભગવાનને સમજ્યા. અમુક વ્યક્તિઓ ભગવદ્ ગીતા વાંચીને કે ભગવાન નિરાકાર છે અને ક્યાં સ્વરૂપ છે, આવા નિર્ણય કાઢે ઘરે બેઠા બેઠા એકલા. આવું હું કામ થાય? ગુરુ ન હોય એટલા માટે. કારણ કે આ શ્રુતિ શાસ્ત્ર છે, આને ગુરુ શિષ્ય પરંપરાથી સાંભળવામાં આવે છે. આ અધ્યયનના પુસ્તકોની જેમ વાંચવાથી ગીતા કે ભાગવત ક્યારેય સમજાતી નથી. અને આવા લોકો પછી પોતાના મનથી જે નિર્ણય અને પછી જે સમાજમાં ઉપાડો લે, ગમે એના ઘરે જાય, મારું માનવું છે મેં ગીતા વાંચી છે ભગવાન નિરાકાર છે, પણ તે વાંચી છે તારું તાર ઘરના નથી માનતા, અમે હું કામ માનવી? હે, તારી પત્નીને જઈને પૂછ તારું માને છે, એ નથી માનતી તો અમે હું કામ માનવી તારું? વાત એની માનવી જોઈએ જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવતી હોય. અને જો વ્યક્તિ પોતાની વાત કરશે તો એમાં આવા ઉત્પાદ જ થશે. અને આવા લોકો છે ને હંમેશા ઝઘડાના મૂડમાં હોય, ગમે ને આ કથામાં આવે ને તો આમ વાટ જોઈને બેઠા હોય કે ક્યારે આ પુરાણી ભૂલ કરે ને આપણે પકડી લેવી, કારણ કે બે પાંચ શ્લોક સંસ્કૃત ના આવડી ગયા હોય, એટલે એમ કે હું બહુ મોટો જ્ઞાની થઈ ગયો છું. આવડતું હોય એટલું જ તે, એમાં કઈ બીજું ખાસ ન હોય, પણ તો એ વિચાર ના ના આપણને બહુ આવડે છે, હમણાં એ બાપુ હેઠા ઉતરે એટલી વાર છે. હે, પછી આવે પ્રશ્ન પૂછે તમે આમ કેમ બોલ્યા હતા, તને પૂછ્યા વગર. અમુક લોકો હોય એવા શ્રોતા હોય કેવલ પરીક્ષા કરવા આવતા હોય, હાલો જઈને જોવી આ બાપુને કેટલું આવડે છે. આવી રીતે ક્યારેય ભાગવત ગ્રહણ થાય નહીં. ભાગવતને સ્વીકાર કરવા માટે નમ્રતા હોવી જોઈએ, અને નમ્રતાપૂર્વક જ્યારે ભાગવતનું અધ્યયન કરવામાં આવે ત્યારે આ ભાગવત કંઈક આત્મસાત થાય છે થોડું થોડું. તો આવી રીતે સુખદેવ ગોસ્વામીએ કીધું કે ભાગવત જો પ્રાપ્ત કરવું હોય સિદ્ધ વ્યક્તિઓના ચરણમાં બેસી અને જ્યારે એ ભાગવતનો સ્વીકાર કરો ત્યારે એ ભાગવત આત્મસાત થાય છે. સુખદેવજી કહે છે કે મારી પૂર્ણ નિષ્ઠા હતી નિર્ગુણ બ્રહ્મની અંદર, ભગવાનના નિરાકાર સ્વરૂપમાં મને પૂરેપૂરો વિશ્વાસ હતો, છતાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ એટલી દિવ્ય છે, એટલી મધુર છે કે મારા એ નિરાકારવાદને ક્યાંય તોડી ફોડી નાખ્યો અને હું એના પ્રતિ આકૃષ્ટ થઈ ગયો અને એવું મારું મન આ કૃષ્ણની કથાઓએ આકર્ષિત કરી લીધું અને આ જ કારણ છે મેં આ ભાગવતનું અધ્યયન કર્યું છે. એટલા માટે હવે હું તમને ભાગવતની કથા સંભળાવીશ જે કથા મેં મારા પિતા વેદવ્યાસજીથી સાંભળી છે. ભાગવત અનેક લોકો સાંભળે છે પણ લાભ એને થાય છે જે લોકોમાં શ્રદ્ધા હોય છે. તમને પ્રથમ દિવસે ચર્ચા કરી હતી કે શ્રદ્ધા જે છે એ આધ્યાત્મિક જગતનું પ્રથમ પગથિયું છે. શ્રદ્ધા વગર કોઈ વ્યક્તિ અધ્યાત્મમાં આગળ નથી વધી શકતો. શૌનકજીને શ્રદ્ધા હતી સુત ગોસ્વામીથી ભાગવત મળ્યું, ધુંધુકારીને શ્રદ્ધા હતી ગૌકર્ણજીથી ભાગવત મળ્યું, મહારાજ પરીક્ષિતને શ્રદ્ધા હતી સુખદેવજીથી અને ભાગવત પ્રાપ્ત થયું છે. એટલા માટે જે શ્રદ્ધાથી સાંભળે એનું ચિત્ત, એનું મન, એની વૃત્તિઓ ભગવાનની અંદર પરોવાઈ જાય છે. અને એટલા માટે આ સંસારની અંદર જે વ્યક્તિ કંઈક મેળવવા ચાહતા હોય, આ સંસારમાં જેને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, જેને આ સંસારમાંથી કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, એવા બધા લોકો માટે શાસ્ત્રનો એક જ નિર્ણય છે, યોગી નામ નૃપ નિર્ણિતમ. હે રાજા સાંભળો શું નિર્ણય છે. આવું થાય કે નહીં? તો સુખદેવ ગોસ્વામીએ સીધો વે બતાવ્યો કોના માટે, આ સંસારમાં જે જ્ઞાની છે, જે યોગી છે, જે ભક્ત છે કે જે ભક્ત બનવાનો પ્રયાસ કરે છે, કોઈ પણ વ્યક્તિ જેને થોડી ઈચ્છા છે ભગવાનથી નજીક જવાની એને એક જ વસ્તુ કરવી જોઈએ અને એ છે હરેર નામાનું કીર્તનમ, ભગવાન હરિના નામનું કીર્તન કરવું જોઈએ. બસ લ્યો આનું નામ ભક્તિ છે. આવું કઈ જાણવાની જરૂર છે? તો પછી આપણે હવે કથા અહીંથી બંધ કરી દેવી ને. ના પણ હજી આ ભાગવતમાં જાણવા જેવું બીજું છે. તો સુખદેવ ગોસ્વામીએ સાર તો આપી દીધો એ ભગવાનના નામનું કીર્તન ગમે એની માટે, એ ચાહે યોગી હોય ભક્ત હોય કોઈ પણ વ્યક્તિ એને કરવું જોઈએ આ એક જ વસ્તુ, અને આનાથી એનો જે ભવરોગ છે એ નાશ થાય છે. સુખદેવજી કહે છે કે એવા આયુષ્યનો શું લાભ છે કે જે અજ્ઞાનની અંદર વ્યર્થ વીતી જાય છે. માનો કોઈ વ્યક્તિ 100 વર્ષ જીવે અને 100 વર્ષ જીવે પછી તેને એ ખબર ન હોય કે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ, તો એના 100 વર્ષ જીવવાનો શું લાભ છે? પણ કોઈ વ્યક્તિ ખાલી 1 કલાક માટે આ સંસારની અંદર જીવિત રહેવાનો હોય અને એને ખબર હોય કે ભગવાનના નામના કીર્તનથી ભગવાન મળે છે, તો આ બેમાંથી કોનું જીવન સાર્થક છે? કલાક જીવવા વાળાનો કે 100 વર્ષનો? હવે તમે આમ કરો તો એનો અર્થ 100 થાય અને 1 કલાક થાય, મારે કયો સમજવાનો છે? એ કેમ 100 વર્ષ વાળાને લાભ છે એવું કેટલા માને છે? કોઈ નથી. તમે દિવસે દિવસે બુદ્ધિમાન થતા જાઓ છો હે? અને 1 કલાક જીવે એને લાભ છે એવું કેટલા માને છે? અને બાકીના જે કલાકમાં નથી ને 100 માં નથી, એમાં હશે કે તમે પૂરું કરો પ્રસાદ લેવી હે. 1 કલાકનું જીવન સાર્થક છે જો એ 1 કલાક હરિનામમાં વ્યતીત થાય તો. એટલા માટે સુખદેવ ગોસ્વામી કીધું પરીક્ષિત ચિંતા નહીં કરો, તમારી પાસે 7 દિવસ છે. પરીક્ષિત કે 7 દિવસ નહીં, 7 જ દિવસ છે. સુખદેવ ગોસ્વામી કે નહીં નહીં 7 દિવસ છે, ઘણો બધો સમય છે. પરીક્ષિત મહારાજ કે 7 જ ઓછો, સોમ થી રવિ પૂરું પછી. પરીક્ષિત મહારાજ કે આ નહીં સમજે. પરીક્ષિત મહારાજ કે એક કથા કહું છું સાંભળ. અને એમણે સૂર્યવંશના રાજા મહારાજ ખટવાંગની કથા પ્રારંભ કરી કે પરીક્ષિત ખટવાંગ નામના એક રાજા હતા. એટલા બધા પરમ પરાક્રમી કે દેવતાઓ એમને અસુરોની સામે યુદ્ધ કરવા માટે સ્વર્ગની અંદર લઈને ગયા. મહારાજ ખટવાંગને સ્વર્ગની અંદર મહારાજ ખટવાંગે એવું યુદ્ધ કર્યું કે દેવતાઓને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો. દેવતાઓ જીતી ગયા. જીતી ગયા પછી ઇન્દ્રએ મહારાજ ખટવાંગને પૂછ્યું કે તમારી કાંઈ ઈચ્છા, તમારી કાંઈ વરદાન માંગવાની લાલસા હોય તો તમે કહો, તમે જે માંગશો એ તમને પ્રાપ્ત થશે. મહારાજ ખટવાંગે કીધું, ઇન્દ્ર મને તારી જેમ બીજી તો કાંઈ બીક નથી, પણ ઈ જો તારા વશમાં હોય તો મને કે મારે હવે ટાઈમ કેટલો બાકી છે, મરવામાં કેટલી વાર છે, સમય કેટલો છે. ઇન્દ્રએ બ્રહ્માજીને પૂછ્યું કે આને આમ ટાઈમ કેટલો છે હવે જવાનો? કે એક ક્ષણ, એક જ ક્ષણ બાકી છે, એક ક્ષણ પછી આ ખટવાંગનું મૃત્યુ થવાનું છે. ખટવાંગ મહારાજને આવીને કીધું, એક જ ક્ષણ તમારા જીવનમાં બાકી છે. ખટવાંગ મહારાજ કે જલ્દી મોકલો પૃથ્વી ઉપર, હે ને, આઈને જ રહેવું સ્વર્ગમાં. પણ બોલો ઇન્દ્ર કે કઈ જગ્યાએ પૃથ્વી ઉપર? કે હરિદ્વારમાં ઉતારો, ગંગાના તટ ઉપર સીધો. હવે સ્વર્ગને એક ક્ષણ એટલે અહીં થોડોક સમય વધારે થાય. તો જેવા ખટવાંગ મહારાજ હરિદ્વારની અંદર ઉતર્યા, ઉતરી અને ગંગાના તટ ઉપર બેસી, ઘરે ન ગયા કે આપણું ઘર ક્યાં છે, રાજ્ય ક્યાં છે, ગયા તા ત્યાં ઓલું બધું મૂકીને ગયા છે, છોકરા પત્ની હું કરે કોઈ નહીં. હરિદ્વારની અંદર આવી, બધી વસ્તુનો મનથી ત્યાગ કરી અને ભગવાનના ધ્યાનમાં બેઠા, અને તરત જ ભગવાનના વિમાન આવ્યા અને વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં રસ્તામાં વળી ઓલું સ્વર્ગ આવ્યું. ઇન્દ્ર કહે, ખટવાંગ મહારાજ હમણાં તમે અહીં હતા અને અત્યારે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જઈ રહ્યા છો. એ ખટવાંગ કહે, જીવન જો સફળ કરતા આવડે ને તો એક ક્ષણની અંદર આ મનુષ્ય જીવનનો ઉદ્ધાર થઈ જાય, અને બાકી બુદ્ધિ જો ન હોય ને, હે ને, આપણા ગુજરાતમાં કે હોકા જેવા હોય ને એને હો વરાય ઓછા પડે. આવી હો ભાગવત કથા કરો ને તો એ તો એ માંડવાનો વિચાર કરે કે નાના આ કઈ કરવા જેવું લાગે છે હો, હે ને, આવડા કહે છે. અને બુદ્ધિમાન વ્યક્તિ હોય ને એ મહારાજ ખટવાંગની જેમ કેવલ એક ક્ષણમાં પોતાના જીવનને સાર્થક કરી લે. એટલા માટે સુખદેવજીએ કીધું, પરીક્ષિત તારી પાસે 7 દિવસ છે. આ ખટવાંગ પાસે એક ક્ષણ જ હતી તોય એને ભગવાનનું ધામ પ્રાપ્ત કરી લીધું, અને તારી પાસે 7 દિવસ છે, તું ચિંતા શા માટે કરે છે? હવે તું બેસ સામે, હું બેઠો છું વ્યાસપીઠ ઉપર, અને જ્યાં સુધી આ વ્યાસપીઠ હું નહીં છોડું ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે તને આવીને ડંખ મારી જશે, હે ને. અને જ્યાં સુધી તને ભગવાનના ધામમાં ન મોકલી દઉં ત્યાં સુધી આ વ્યાસપીઠ હું છોડવાનો નથી. અને બેઠા પરીક્ષિત મહારાજ, તો હવે તમારી શું ઈચ્છા છે? એ કયો પરીક્ષિત મહારાજ તો બેઠા છે, તો એને બેહવા દેવા છે કે હવે, હે ને, કથાને થોડોક આગળ ચલાવી છે, ચલાવી લેવી. તમે બે જણા હા પાડો, પણ ઓલા વચ્ચે વાળા છે એનું શું થતું હોય છે, જે મનાય દેખાતા નથી, થોડી વાર માટે ચલાવું છું હવે, એટલે શાંતિથી પગ પગ હરખા કરવા, આમ તેમ હલી એકો જ કથા, હલવાની ના નથી, પણ ધ્યાન આવી રહેવું જોઈએ. કથાના પ્રારંભમાં સુખદેવ ગોસ્વામીએ મંગલાચરણ કર્યું, પોતાના ગુરુ, પોતાના શિક્ષા ગુરુઓ ભગવાનને પ્રણામ પ્રાર્થનાઓ કરી. સુખદેવજી કથાનો પ્રારંભ કરતા કહે છે, પરીક્ષિત મહારાજ, આ સંસારની અંદર લોકો જે છે એ કામનાઓથી ભરેલા છે, અને એટલી બધી કામનાઓ છે તો એ સંસારના લોકોની કામનાઓને પૂર્ણ કરવા માટે ભગવાને દેવતાઓની વ્યવસ્થા કરી છે, દેવી દેવતાઓ બનાવ્યા છે કે જેની જે જે ડિમાન્ડ હોય એ ડિમાન્ડ એ દેવતાઓ પૂરી કરી દે. પરીક્ષિત મહારાજે પૂછ્યું, કેવી રીતે? તો કે જેને બ્રહ્મ તેજ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ, જેને શક્તિ પ્રાપ્ત કરવી હોય એને ઇન્દ્રની પૂજા કરવી જોઈએ, જેને સંતાન પ્રાપ્તિ કરવી હોય, છોકરા જેને ન હોય ને એને પ્રજાપતિની ઉપાસના કરવી જોઈએ, જેને લક્ષ્મી પૈસા જોતા હોય એને માયાની ઉપાસના કરવી જોઈએ, ભગવાનની બહિરંગા શક્તિ. એને ઘણા લોકો કે ભગવાનના ભક્તો કંગાળ કેમ હોય, એ કંગાળ ન હોય, એને પણ એ માયાને આગી રાખે છે. માયા ચાહે છે કે ભક્તો મને સ્વીકાર કરે, પણ ભક્તો એને પાસે ફરકવા દેતા નથી. એ આપણને લાગે ભક્તો કંગાળ, બાકી અંદરથી જ માલામાલ છે, કારણ કે આપણી પાસે જે માલ મિલકત છે એ નહીં મૂકીને જવાની છે, આ ભૂલતા નહીં હોય મૂકીને જવાનું છે, આ ભૂલી જવાનું તો ગડબડ થઈ જાય જીવનમાં પાછી. તો જેને લક્ષ્મી મને પૈસા જોતા છે એને માયાની ઉપાસના કરવી જોઈએ, જેને તેજની પ્રાપ્તિ કરવી છે એને અગ્નિની ઉપાસના કરવી જોઈએ, જેને ધન ધન માને પ્રોપર્ટી જેને જોતી હોય એને વસુઓની ઉપાસના કરવી જોઈએ, જેને વીરતા સૌથી બળવાન જેને બનવું હોય એને રુદ્રની ઉપાસના કરવી જોઈએ, જેને અન્ન જોતું હોય ખેડૂતો એને માતા અદિતિની ઉપાસના કરવી જોઈએ કશ્યપજીના પત્ની, જેને સ્વર્ગમાં જવું હોય એને આદિત્યોની ઉપાસના કરવી જોઈએ, માતા દિતિના પુત્રો દ્વાદશ આદિત્ય છે, જેને રાજ્ય જોતું હોય નેતા બનવું હોય જેને એને વિશ્વદેવની ઉપાસના કરવી, નહીં રાજ્ય માને જે રાજાઓ પાસે હતું ને એ રાજ્ય, કારણ કે આમાં નેતાનું બીજું આપ્યું છે, નેતા જેને બનવું એને સાધ્ય દેવની ઉપાસના કરવી જોઈએ. હવે તમે કહે છો કે આવડાને તો આપણે ઓળખતા નથી, એવા એવા નામ આવે દેવતાઓનામાં, પણ હવે સાંભળો, સાંભળેલું ક્યારેક કામ લાગશે. અને આયુષ્ય મરવાથી જે બીતા હોય ને, જેને આયુષ્ય લાંબુ કરવું હોય ને એને અશ્વિની કુમારોની ઉપાસના કરવી, જેને પોષણની જરૂર હોય એને પૃથ્વીની ઉપાસના કરવી, અને જેને પ્રતિષ્ઠા જોતી હોય સન્માન હે ને, કે આપણી બધા વાહ વાહ કરે જ્યાં જાવીને આપણને હાર પહેરાવે હે ને, તો એ પ્રતિષ્ઠા વાળા આકાશની ઉપાસના કરવી જોઈએ. અને સૌંદર્ય હે ને, સુંદરતા પાર્લરમાં જઈએ મળે, સૌંદર્ય માટે કોની ઉપાસના કરવી જોઈએ? આમાં એનું નામ નથી આપ્યું, તો તમારે બ્યુટી પાર્લરથી જ કામ ચલાવવું પડશે. હવે જો મને ટીકાઓમાં મળશે તો હું કાલે કહીશ તમને, ત્યાં સુધી પાર્લરથી કામ ચલાવો. પત્ની હે ને કુંવારા જે છે એને હે ને બહુ મથા હોય બિચારા, પણ રહી ગયા હોય અમુક, પત્ની ન મળતી હોય એને ઉર્વશીની ઉપાસના કરવી જોઈએ, સ્વર્ગની અપ્સરા છે ને હે ને, કારણ કે ઘણા રહી ગયા છે કુંવારા હે, અને એ બિચારાને છે ને કોઈ દી વાંઢા ન કહેશો તમે, જેના થઈ ગયા છે હે ને, અને વાંઢા કહો તો બિચારાને ખોટું લાગે, એને કુંવારા કહેવાય હે ને, લગ્ન વગેરે રહી ગયા હોય તો. એને ઉર્વશીની ઉપાસના કરવી, પત્ની મળશે. યશ જેને જોતો છે કીર્તિ, એને યજ્ઞ પુરુષની ઉપાસના કરવી. ખજાનો જેને જોતો હોય ને, ખજાનો સમજો છો ને, એટલે રાજાઓ રાખતા થાય, એને વરુણ દેવની ઉપાસના કરવી. અને વિદ્યા જેને જોતી હોય એને ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ, જ્ઞાન જેને જોતું છે એને. અને પ્રેમ જેને જોતો હોય, બહુ મેળ ન પડતો વિચાર કરે કે ક્યાંક જો પ્રેમમાં જોડાઈ જાય તો વળી ગોઠવાઈ જાય, તો પ્રેમ જેને જોતો એને માતા પાર્વતીની ઉપાસના કરવી જોઈએ. અને પ્રેમની જરૂર ક્યાં પડશે તમને ખબર છે? લગ્ન થાય ને પછી, લગ્ન થયા પછી પતિ પત્નીમાં પ્રેમ હોવો બિલકુલ જરૂરી છે, કારણ કે જોઈને આ પ્રેમ નહીં હોય તો તકલીફ એવું બી થાય કે ઝઘડા થાય રોજ હેને. તો દાંપત્ય જીવન સુખેથી ચલાવવું હોય એને શિવ પાર્વતીની ઉપાસના કરવી, એટલે ઝઘડા ન થાય હેને, પ્રેમથી ચાલે ગૃહસ્થ જીવન હેને. નહીતર શું થાય, માની લો વિવાહ થઈ જાય, તો વિવાહ જ્યારે ન થયા હોય તો વિવાહ પહેલા પતિ બોલે અને પત્ની સાંભળે, પતિ જે કહી ફોન કરીને કે આમ કરી નાખજે ઓકે, તારા મમ્મી નામ કહી દેજે ઓકે. લગ્ન પહેલાની વાત છે, લગ્ન થઈ ગયા પછી માતાજી ઘરે આવે તો સ્ટાર્ટિંગમાં તો ફર્સ્ટ ક્લાસ પાણી માંગે, દૂધ હાજર કરે, પહેલા છ મહિના પતિ બોલે પત્ની સાંભળે. જેમ જૂના થાય, છ મહિના પછી જો પાણીનો ગ્લાસ માંગે ને, પાણી લાવ્યું તો પાણી અરે પી આવો. છ મહિના પછી પત્ની બોલે પતિ સાંભળે, અને વર્ષ પૂરું થાય પછી પતિ બોલે પત્ની બોલે ને પછી પાડોશી સાંભળે બાજુવાળા, કારણ કે એ ધમા ઝઘડી મજા આવે બે. આવું ન થાય એને એટલા માટે શિવ પાર્વતીની ઉપાસના કરવી, કારણ કે આદર્શ ગૃહસ્થ છે બંને. ધર્મના વિષયમાં જેને જિજ્ઞાસા હોય એને વિશ્વકસેનની ઉપાસના કરવી જોઈએ. વંશ જેને આગળ ચલાવવો હોય એને પિતૃઓની ઉપાસના કરવી જોઈએ. વિઘ્નથી જેને બચવું હોય એને યક્ષોની ઉપાસના કરવી. બળ જેને જોતું એને મરુદગણોની ઉપાસના કરવી. ભોગ જેને જોતા હોય એને ચંદ્રની ઉપાસના કરવી જોઈએ. અને નિષ્કામતા જેને જોતી હોય એને ભગવાન નારાયણની ઉપાસના કરવી જોઈએ. પરીક્ષિત મહારાજ કે ઊભી રાખો કથા, આમ એક પછી આ જોતું હોય તો આનું, આ જોતું હોય તો આનું, એમ એમ નહીં. આરંભ કર્યો. હે પરીક્ષિત, સ્વયં ભગવાન નારાયણે વેદ ગર્ભ બ્રહ્માને જે ઉપદેશ આપ્યો હતો એ જ ઉપદેશ હું તમને અહીંયા સંભળાવીશ. જો આટલા મોટા વક્તા હોવા છતાં એમ નથી કહેતા કે મને જે આવડે છે એને, મારી પાસે બહુ જ્ઞાન છે એ નહીં. સુખદેવજી તે પોતાની વાત નહીં કરતા, બ્રહ્માજીના પ્રમાણનો આધાર લે છે. હવે તમને સમજાય છે પ્રમાણ કેટલું મહત્વનું છે. સુખદેવજીને ડર છે કે જો હું મારી પોતાની વાત કરીશ કાલ કદાચ કોઈ માને કે ન માને, એટલા માટે કીધું જે ઉપદેશ એ કમળ ઉપર પ્રગટ થવાવાળા બ્રહ્માને સાક્ષાત ભગવાન નારાયણે આપ્યો હતો એ જ બ્રહ્માજીથી નારદજી, નારદજીથી વેદવ્યાસજી અને વેદવ્યાસજીથી મારી પાસે આવ્યો છે એ જ ઉપદેશ પરીક્ષિત હું તને સંભળાવીશ. એટલે કે એમાં કાંઈ ફેરફાર ન થાય. સુખદેવજીના કહેવાનું તાત્પર્ય છે કે હું જે શબ્દ બોલવા જઈ રહ્યો છું એ શબ્દ સાક્ષાત ભગવાન નારાયણના મુખથી પ્રગટ થયા છે અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા મળેલું જ્ઞાન હું તમારી સામે પ્રસ્તુત કરીશ. સુખદેવજી જો ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન મેળવતા હોય તો આપણે ક્યાંથી લેવું જોઈએ નથી સમજાતું કે આપણે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલા માટે શ્રેષ્ઠ વક્તા સંસારમાં એ છે જે આચાર્યોની વાતને બોલે, જે મહાજનોની વાતને બોલે, પોતાની વાત જે બોલતા હોય ને એ કેવળ મનોરંજન કરવા વાળા છે. વ્યાસપીઠ ઉપરથી એ જ શબ્દ બોલવા જોઈએ જે શબ્દો વેદવ્યાસજી આપ્યા છે, જે ધારા ગુરુ શિષ્ય પરંપરામાંથી આવી છે એ જ વાત. એના માટે આ વ્યાસપીઠ છે. આ મનોરંજન માટે નથી કે હાલો આપણે બહુ સારી કથા બોલવી ને કાલે ઈશ્વરિયા વાળા કહે બીજા નાના બાપુ કથા વાંચતા જો બાકી કરાવી હોય તો આની બીજી કરાવાય ખરી એમ. આ એના માટે આ કથાઓ નથી. આ કથા છે તમારી અંદર પડેલી જે સુષુપ્ત કૃષ્ણ ભાવના છે એને જાગૃત કરવા માટે. અને થશે કારણ કે આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરાથી આવી રહ્યું છે અને હવે જે આપણે સાંભળવાના છીએ એ તે ગુરુ શિષ્ય પરંપરાથી આવી રહ્યું છે. એટલા માટે સુખદેવજીએ કીધું કે હું તમને એ વાત સંભળાવીશ જે વાત માટે જિજ્ઞાસા નારદ મુનિએ બ્રહ્માજી આગળ કરી હતી. પરીક્ષિત મહારાજે પૂછ્યું શું જિજ્ઞાસા હતી? તો કહે છે દેવ દેવ નમસ્તેસ્તુ ભૂત ભાવન પૂર્વજ તદ્વિજાનીહિ યજ્ઞાનમ આત્મતત્વ નિદર્શનમ. સૃષ્ટિની રચના થયા પછી નારદ મુનિએ બ્રહ્માજીને જઈ અને પ્રણામ કર્યા. પ્રણામ કરી અને નારદ મુનિ બ્રહ્માજીને કહે છે કે હે પિતાજી, આ આખા સંસારની સૃષ્ટિ તમે કરી છે, આ સંસાર તમે બનાવ્યો છે, એટલા માટે તમે પરમાત્મા અને જીવાત્માના જ્ઞાનથી અવગત છો, મને તમે બધું જાણો છો કારણ કે આ સંસાર તમે બનાવ્યો છે. એટલા માટે એ જ્ઞાનને હું વિશેષ રૂપથી જાણવા ચાહું છું, તો મને બતાવો. બ્રહ્માજી કહે છે કે નારદ, તમારો પ્રશ્ન અતિ સુંદર છે કારણ કે તમારા પ્રશ્નથી હું ગુણોનું વર્ણન કરીશ. જો બ્રહ્માજીએ એ ન કીધું કે ના ના હું જ ભગવાન છું, મેં બનાવી છે ને, ઓકે વાંધો નહીં એમ, અને આજના એ પાખંડીઓ ભગવાન ન હોય તો એને જેને કહો તમે ખાલી ખાલી કહી દો તમે ભગવાન જેવા લાગો તો એ બહાર પ્રચાર કરજે, ના ના હું જ ભગવાનનો અવતાર છું, છઠ્ઠો પાંચમો હાથમો ગમે એ સંખ્યા આપી દે. નારદ મુનિએ કીધું કે મને તમે ભગવાન લાગો છો, શું કામ? કારણ કે આ સૃષ્ટિની રચના તમે કરી છે અને તમારાથી ઉપર હું કોઈ બીજાને જોતો નથી. તો બ્રહ્માજીએ કીધું નહીં, ના ના બેટા બરાબર છે, હું જ ભગવાન છું. નહીં, બ્રહ્માજી કહે છે નારદ, તારી જિજ્ઞાસા સાચી છે પણ એના વિષયમાં હું તને ભગવાનના ગુણોનું વર્ણન કરીશ. તો નારદ મુનિએ કીધું શું તમારી કરતા કોઈ ઉપર ભગવાન છે? બ્રહ્માજીએ કીધું હા સાંભળો, મારાથી ઉપર એક ભગવાન છે જેનું હું ધ્યાન કરું છું. નારદ મુનિ કે હા એ વાત સાચી કે તમે આ કમળ ઉપર કોઈ દી નવરા બેહતા, તમે નિત્ય કોઈનું ધ્યાન કરો છો, એ કોણ છે? બ્રહ્માજી કહે છે એનું જ નામ ભગવાન છે. એની પ્રેરણાથી, એના બળથી અને એના જ્ઞાનથી જ હું આ સૃષ્ટિની રચના કરું છું. એ નારદ, આ સંસારનો સર્વે સર્વા ભગવાન હું નથી, કારણ કે બ્રહ્માજી પાખંડી ભક્ત નથી, એ સાચા ભક્ત છે. એટલે એણે નારદને સત્ય વાત કીધી કે યેન સ્વરોચિષામ વિશ્વમ રોચિતમ રોચયામ્યહમ. આ વિશ્વ જે છે એ ભગવાનના પ્રકાશથી પ્રકાશિત છે. હું તો એક માધ્યમ છું હેને આ સૃષ્ટિને બનાવવાનું. એટલા માટે કૃષ્ણ ભગવાન છે અને એની માયાના કારણે લોકો મારી જેવા આ સૃષ્ટિની રચના કરવા વાળા વ્યક્તિને ભગવાન માની લે છે. કેટલી સુંદર વાત બ્રહ્માજી કરે છે. હવે આ એક ઓર પ્રમાણ કૃષ્ણ ભગવાન છે એનો બ્રહ્માજી સ્વીકાર કરે છે કે નારદ ભગવાન આ સંસારમાં કૃષ્ણ છે પણ લોકો મને ભગવાન માને છે કારણ કે એ લોકો કૃષ્ણને જાણતા નથી. એટલા માટે એ નારદ સાંભળ, અનંત કોટી બ્રહ્માંડ જે છે એ કૃષ્ણથી જ પ્રગટ થાય છે. મેં તમને કંઈક પરંપરાનું દર્શન કરાવ્યું હતું કે ભગવાન કૃષ્ણથી બ્રહ્મા, સોરી કૃષ્ણથી બલરામ, બલરામથી ચતુર્વ્યુહ, ચતુર્વ્યુહથી મહાસંકર્ષણ, મહાસંકર્ષણથી મહાવિષ્ણુ, મહાવિષ્ણુથી ગર્ભદોક્ષાય વિષ્ણુ, ગર્ભદોક્ષાય વિષ્ણુથી શિરોદોક્ષાય વિષ્ણુ અને શિરોદોક્ષાય વિષ્ણુમાંથી અનેક ભગવાનના અવતારો પ્રગટ થાય છે. તો એમાં જે મહાવિષ્ણુ જે તત્વ છે એ મહાવિષ્ણુથી આ અનંત કોટી બ્રહ્માંડ પ્રગટ થાય છે. બ્રહ્માજી નારદ મુનિને સમજાવી રહ્યા છે. વેદ એક બીજું પ્રમાણ બ્રહ્માજી આપે છે કે હે નારદ, એવું નથી કે હું એકલો કૃષ્ણને ભગવાન કહું છું. ચાર વેદ, સંપૂર્ણ શાસ્ત્ર અને 33 કરોડ દેવી દેવતાઓ જે છે એ બધા કૃષ્ણનો ભગવાનના રૂપમાં સ્વીકાર કરે છે. નારાયણ પરા વેદા, નારાયણ નારાયણ પરા વેદા, દેવા નારાયણ અંકજા, નારાયણ પરા લોકા, નારાયણ પરામખા, નારાયણ પરો યોગો, નારાયણ પરમ તપ, નારાયણ પરમ જ્ઞાનમ, નારાયણ પરા ગતિ. કે નારદ જે કાંઈ વસ્તુ છે એ બધું ભગવાન નારાયણ છે. અને આટલું કહી ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે. જુઓ વિરાટ સ્વરૂપ એ ભગવાનનું એક અદ્ભુત સ્વરૂપ છે, એક એવું સ્વરૂપ છે કે જે સ્વરૂપ કોઈ જગ્યાએ હોતું નથી, એની ખાલી કલ્પના કરવામાં આવે છે. જેવી રીતે માનો કોઈ કે નરસિંહદેવ ભગવાન અત્યારે ક્યાં છે, તો નરસિંહદેવ ભગવાન વૈકુંઠની અંદર અનેક ગ્રહો છે. જેટલા જેટલા ભગવાનના અવતાર થાય એ બધા અવતાર એક એક ગ્રહ ઉપર રહે છે. એક ગ્રહ ઉપર નરસિંહદેવ છે, એકમાં નારાયણ છે, એકમાં ત્રિવિક્રમ છે, એકમાં કેશવ છે, એકમાં માધવ છે. આ રીતે ભગવાનના અલગ અલગ અવતાર વૈકુંઠના અલગ અલગ ગ્રહમાં હોય છે અને જ્યારે જ્યારે જે બ્રહ્માંડમાં જરૂર પડે ન્યાય પ્રગટ થાય છે અને લીલા કરીને ફરીથી પાછા પોતાના બ્રહ્માંડમાં આવી જાય છે. તો બ્રહ્માજી કહે છે કે ભગવાનનું જે આ વિરાટ સ્વરૂપ છે, જેમાં કહે છે ને સૂર્ય અને ચંદ્ર મારી બે આંખ છે, આકાશ મારું મસ્તક છે, આ બધી એક કલ્પના છે. આ સંસારમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં વિરાટ સ્વરૂપ રહેતું હોય. તો પછી એક પ્રશ્ન થાય કે વિરાટ સ્વરૂપ જો ક્યાંય છે નહીં, એ માત્ર એક કલ્પના છે, તો ભગવાને બતાવ્યું શા માટે? બતાવ્યું એટલા માટે કે આ સંસારની અંદર જે કોઈ વસ્તુ છે એ જોઈ અને આપણને ભગવાનની યાદ આવે. એમ તમે જેવું સૂર્યની સામે જુઓ એટલે તરત ગીતાનો શ્લોક આવે કે આ સૂર્ય અને ચંદ્ર મારી આંખ છે, એટલે સૂર્યને જોતાની સાથે તમને કૃષ્ણની યાદ આવે. એટલે ભગવાને કીધું કે આ બે મારી આંખ છે. હવે તમે એવો માણસ એક બનાવો ખાલી ચિત્ર, એક આંખ સૂર્ય હોય ને એક આંખ ચંદ્ર હોય, કેવો ભૂંડો લાગે, લાગે કે નહીં? વિચિત્ર એકદમ. પણ ભગવાન તો અતિ સુંદર છે. તો ભગવાન વિરાટ સ્વરૂપની કલ્પના આપે છે કારણ કે આ સંસારની વસ્તુઓને જોઈ અને આપણને ભગવાનની યાદ આવે. ક્યાં સંસારની અંદર નહીં, ભગવાન તે એક મહાન વ્યક્તિ છે, ભગવાનની આ બધી વિભૂતિઓ છે. અને એટલા માટે બ્રહ્માજી આગળ સમજાવ્યું કે જો વિરાટ સ્વરૂપ એક કલ્પના છે પણ, અને આ સ્વરૂપ એક જ વખત ભગવાને પ્રકટ કર્યું છે અર્જુન સામે કુરુક્ષેત્રમાં, બાકી આટલા ભક્તો થયા કોઈની સામે ભગવાને વિરાટ રૂપ ક્યારેય પ્રગટ નથી કર્યું, કેવલ એક વખત અર્જુનને બતાવવા માટે. તમે એવા કોઈને જાણો છો જેને અમે વિરાટ સ્વરૂપ આવ્યું હોય? નથી, કારણ કે શાસ્ત્રમાં તો નથી, પણ છતાં કોઈ પ્રગટ ભક્ત હોય અને હું ન ઓળખતો હોય એવું પણ બને. પણ આવું કોઈ છે નહીં લગભગ કે જેણે અર્જુન સિવાય એવો કોઈ વ્યક્તિ નથી જેણે આ વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું હોય. એટલા માટે બ્રહ્માજીએ ફરીથી ભગવાનના અવતારોની કથા કીધી. જે 24 અવતારોનું વર્ણન આપણે પહેલા સાંભળ્યું એ જ 24 અવતારોની કથા નારદજીને કીધી કે નારદ આવી રીતે ભગવાન મૂળ કૃષ્ણ છે એમાંથી એના અનેક અવતારો પ્રગટ થાય છે. કેવી રીતે ભગવાન આ બ્રહ્માંડનું સંચાલન કરે છે, કેવી રીતે ભગવાન આ બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે, આ બધી વસ્તુ સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિતને કીધી, જે બ્રહ્માજીએ નારદને કીધી હતી. તો પરીક્ષિત મહારાજે કીધું કે ના ના, હવે મજા આવે છે કથામાં, જામતું જાય છે, જામતું જાય છે એટલે આપણી ભાષા. પરીક્ષિત મહારાજે કીધું કે હે સુખદેવજી, મારું મન હવે કથામાં લાગી રહ્યું છે, હેને, તો હવે તમે મને ઈ કહો કે ભાગવત ક્યારે કોને કેવી રીતે કીધું અને બ્રહ્માજીને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું. સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાનથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ. ભગવાન એટલે કયા ભગવાનની વાત થઈ રહી છે? ઈ કયા ભગવાન છે જેના નાભી કમળમાંથી કમળ પ્રગટ થાય, જેની ઉપર બ્રહ્માનો જન્મ થાય, ઈ ભગવાનના કયા અવતાર છે? મે બે દી પહેલા જ કીધું તું, હજી ભૂલી ગયા, સાંભળો ફરીને, આ તમારે મોઢે કરી નાખવાનું છે. ભગવાન કૃષ્ણથી બલરામ, બલરામથી ચતુર્યુહ, ચતુર્યુહથી મહાસંકર્ષણ, મહાસંકર્ષણથી મહાવિષ્ણુ, મહાવિષ્ણુથી ગર્ભોદકશાયી વિષ્ણુ, અને ગર્ભોદકશાયી વિષ્ણુના નાભિ કમળમાંથી એક કમળ પ્રગટ થાય, જેની ઉપર બ્રહ્માનો જન્મ થાય છે. તો અહીંયા ભગવાન માને ગર્ભોદકશાયી વિષ્ણુની વાત થઈ રહી છે, જે ભગવાનના દ્વિતીય પુરુષ અવતાર છે. તો કમળ ઉપર બ્રહ્માજી આવી ગયા, કમળ ઉપર આવીને બેઠા, આજુબાજુમાં જોયું કઈ દેખાણું નહીં. તો એ કમળની જે દાંડી હતી, નાળ, એ કમળની દાંડીમાં ઉતર્યા હેઠે, અરબોના અરબો વર્ષ સુધી નીચે ગયા, પણ ક્યાંય છેડો આવ્યો નહીં, વળી પાછા ઉપર આવ્યા, કમળ ઉપર આવીને બેઠા. કારણ કે કોઈ દેખાય નહીં આજુબાજુમાં, નજર કરી કમળ ઉપર બેઠા. તો એ સમયે બ્રહ્માજીને કોઈ જ્ઞાન નહોતું, હે ને, બ્રહ્માજી એકદમ પેટી પેક નવા જન્મ લીધા હતા, એકદમ કોઈ જ્ઞાન નહીં, એકદમ નીલ માઇન્ડ હતું, ખાલી એકદમ. એ સમયે આપણી જે વર્ણમાળા છે, ગુજરાતીમાં એને કક્કો, એમ, એ વર્ણમાળાનો 16મો શબ્દ ત, આપણે શીખ્યા ને બાળમંદિરમાં, ત તપેલીનો ત, એને એ જે વર્ણમાળાનો 16મો અક્ષર છે, પહેલા એમણે ત સાંભળ્યો અને પછી 21મો અક્ષર જે પ છે, પ ને સાંભળ્યો અને આ વર્ણને બે વખત એમણે સાંભળ્યા, તપ તપ. એટલે બ્રહ્માજી સમજી ગયા તપસ્યા કરવી, એને મને તપસ્યાનો આદેશ મળી રહ્યો છે. જો બ્રહ્માને કાંઈ ખબર નથી કોની તપસ્યા કરવી, કેવી રીતે કરવી, કેવલ એટલું સાંભળ્યું તપ, અને બ્રહ્માજી તપસ્યા કરવા બેસી ગયા. તપસ્યા કરતા કરતા હજારો વર્ષ વ્યતીત થઈ ગયા અને અંતે ભગવાન નારાયણ એમની સામે પ્રગટ થયા. ભગવાને પ્રગટ થઈને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી તમારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું, એટલે ચાલો હું તમને મારું ઘર દેખાડું, આપણું ધામ જે ઓરિજિનલ છે. ભગવાન બ્રહ્માજીને સાથે લઈ પોતાના ધામની અંદર ગયા, પોતાના ધામનું દર્શન કરાવ્યું અને એ જ કમળ ઉપર ફરીથી તેને બ્રહ્મ હૃદય આદિ કવયે જેટલું જ્ઞાન ભગવાનમાં હતું, જે જરૂરી લાગ્યું ભગવાનને આપવા જેવું, એ બધું જ્ઞાન ભગવાને બ્રહ્માજીની અંદર ટ્રાન્સફર કરી દીધું, સીધું, કોઈ નિશાળે ગયા વગર, સિનિયર કેજી, જુનિયર કેજી, કાંઈ નહીં, સીધી ડિગ્રી સર્ટિફિકેટ આપી દીધું કે બ્રહ્માજી આ સંસારની અંદર સર્વે સર્વા જ્ઞાન તમારી પાસે છે, કારણ મેં તમને ડાયરેક્ટ આપ્યું છે. બ્રહ્માજીને જ્ઞાન આપી અને ભગવાને કીધું કે તમે મને જોયો નહોતો હું કોણ છું, અને છતાં મારી તપસ્યા કરી. આ એવા વ્યક્તિને ભગવાન મેસેજ આપે છે, જે લોકો એમ કહે ને, આપણે કોકને કેવી ભક્તિ કરો ને, તો કે પહેલા ભગવાન દેખાડો પછી કરવી. નિયમ ભક્તિ યોગનો એ છે કે ભગવાન પહેલા દેખાતા નથી, પહેલા તમે ભજન કરો અને પછી ભગવાન તમને દેખાશે. જેમ બ્રહ્માજીએ પહેલા ભજન કર્યું અને ભગવાન પછી દેખાણા, વિભીષણજીએ તે પહેલા ભજન કર્યું પછી ભગવાન દેખાણા, અને ગમે એ ભક્તોના ઇતિહાસ જોઈ લો, ભજન પહેલા ભગવાન પછી. એટલે આપણી જો ડિમાન્ડ હોય કે પહેલા ભગવાન આવે અને પછી ભક્તિ કરશું, તો આ સંભવ નથી, તો તમે જન્મ મૃત્યુમાં ફરો, અમને કાંઈ વાંધો નથી. અને આ રીતે ભગવાને બ્રહ્માજીને આદેશ આપ્યો કે જ્ઞાન તો મેં આપી દીધું છે, હવે સૃષ્ટિની રચના કરો. અને ભગવાને કીધું, આટલી તપસ્યા કરી છે, એકાદ વરદાન માગી લે. બ્રહ્માજીએ કીધું કે વરદાન જો મને આપવા માંગતા હોય તો એ આપો, કે મને કર્તાપણાનો અભિમાન ન આવે, કે મેં આ સૃષ્ટિ બનાવી છે, હું ભગવાન છું, મારી અંદર ક્યારેય અહંકાર ન આવે, આવું વરદાન મને આપો. ભગવાન કહે છે તો સાંભળ, અને એ સમયે ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત કીધું. એને જે આજે મૂળ ભાગવત છે એ ભગવાને જયારે બ્રહ્માજીને આપ્યું ત્યારે ચાર શ્લોકમાં હતું, કેવળ ચાર શ્લોક. એ ચાર શ્લોક નું હું અહીંયા ગુજરાતી તમને કહું છું. એમાંનો પ્રથમ શ્લોક હતો, ભગવાન કહે છે કે હે બ્રહ્મા, આ સૃષ્ટિની અંદર જયારે કોઈ નથી હોતું, ભૌતિક જગતમાં કોઈ રચના નથી હોતી, ત્યારે આ સંસારમાં એક જ વ્યક્તિ હોય છે અને એ હું છું. આ સૃષ્ટિનો નાશ થઈ જાય પછી પણ હું એકલો રહું છું, મારો કોઈ દિવસ નાશ થતો નથી. આટલું કીધું બ્રહ્માજી સમજી ગયા બધું, આમાં કે આ જ ભગવાન છે, આનાથી જ બધું થાય છે. અને આપણે કેટલી કથાઓ કરવી, કેટલા ઉદાહરણ આપીએ અને કાંઈક કાંઈક વચ્ચે દાંત કઢાવી તોય મગજમાં જવું જ જાય, નકર નોય જાય. અને બ્રહ્માજી શરણાગત હતા ભગવાનને, એટલું ભગવાને કીધું કે અંતિમ સત્ય જે છે એ હું છું, બધું નાશ થયા પછી મારો કોઈ દિવસ નાશ થતો નથી. બીજો શ્લોક કે મૃગ જળની સમાન આ સંસાર અનિત્ય છે, અને છતાં આ સંસારની અંદર જે લોકો આવશે એ બધા આને નિત્ય માનશે. બ્રહ્માજીએ કીધું પ્રભુ આનું કારણ શું છે? ભગવાન કહે છે આનું કારણ છે મારી માયા. માનો આપણે રોડ ઉપર જતો હોય ને, આપણે કેટલું પાણી છે, આપણી ગાડી સ્લીપ થઈ જાય, પણ ત્યાં જાવી ત્યારે ખબર પડે કે આ રોડ તો કોરો છે. એને મૃગ જળ કહેવામાં આવે છે. ત્યાં પાણી હોય નહીં છતાં આપણને દેખે કાંઈ પાણી છે, એમાં સંસારની અંદર કાંઈ સુખ છે નહીં, પણ આપણને એવું લાગે છે કે ના ના અહીં કંઈક છે. એટલે મથે ન્યા જાય ને તો ખબર પડે, એટલે અહીંયા જ નથી, ત્યાંથી આગળ દેખાય તો વળી પાછો ન્યા જાય, અહીંયા કંઈક મળશે, ન્યા જાય તો કે નથી. બાળપણથી વિચાર કરે કે બાળપણમાંથી જો યુવાનીમાં જલ્દી વયો જાઉં તો હું સુખી થઈ જઈશ. યુવાન થયા પછી વિચાર કરે કે આવડા બધા મોટા છે ને આપણને ઘસકાવ્યા જ કરે, નકરા કામ જ છીન છીન કરે, હું ગઢો થઈ જાઉં જલ્દી, એને એટલે કામ જ ન કે આપણને, એ પછી આપણે જ બીજાને છીંધવાનું. અને ગઢો થાય ત્યારે લાગ લે આ તો મરવાનો ટાઈમ આવી ગયો, જીવન જીવવાનું જ રહી ગયું, એને મોટો થવામાં થવામાં જીવન પૂરું થઈ ગયું. કારણ ભગવાન કહે છે મારી માયા છે. તૃતીય શ્લોકમાં કહે છે કે પંચભૂત પૃથ્વી જળ અગ્નિ આકાશ અને વાયુ બધાના શરીરમાં છે અને નથી પણ, ઠીક એવી રીતે હું બધાની અંદર રહું છું તે અને બધાની અંદર નથી પણ. તો કે આને કેમ સમજવું? ભગવાન અંદર છે તે નથી તે કુંતી મહારાણી સમજાવ્યું હતું ને કાલે, એને કે ભગવાન તમે અંદર છો ને બહાર છો પણ તમે દેખાતા નથી. તો એવી રીતે ભગવાન બધામાં છે પણ અને બધામાં નથી પણ. હવે આ બધા લોકો એમ કે ભગવાન પૃથ્વીના કણે કણમાં છે, તો એનો અર્થ એ છે ને આપણે ભગવાન ઉપર બેઠા છે અત્યારે, કારણ કે બધે છે તો આ ગોદડામાં હોવા જોઈએ ને, આમાં આ તકિયામાં હોવા જોઈએ, આ લેપટોપમાં તમે જે ગાડલામાં બેઠા છે એમાં, હે ને, આ શૂટિંગ થઈ કેમેરામાં, હે ને, કેમેરો ભગવાન છે તારો સાંભળજે, સર્વવ્યાપી છે એટલે આમાંય હોવા જોઈએ, પણ એવું હોતું નથી. આ કોણે સાબિત કર્યું છે? પ્રહલાદ મહારાજે. પ્રહલાદ મહારાજે કીધું કે પિતાજી આ થાંભલાની અંદર ભગવાન છે. હકીકત એ છે કે થાંભલામાં કઈ નરસિંહદેવ ઉભા નહોતા પહેલેથી, કે બસ રોજ એ થાંભલામાં નરસિંહદેવ હોય જ ત્યાં, નહીં. પણ પ્રહલાદે કીધું આમાં છે એટલે એ થાંભલામાં નરસિંહદેવ પ્રગટ થઈ ગયા. એમ ભક્ત જ્યાં એમ કે અહીં ભગવાન છે, ત્યાંથી ભગવાન પ્રગટ થાય છે. એ એટલા નવરા નથી કે નંદન બેઠા રહે. અને માની લો બધી વસ્તુમાં ભગવાન હોય તો કેવો લોચો પડે ખબર તમને? કોઈ દી વિચાર કર્યો છે? આપણે ટોયલેટમાં જઈએ તો જે મળમૂત્ર નીકળે એમાંય ભગવાન, તો એને કેમ નાખી દો? કારણ કે આપણે બ્રહ્મ, તો આપણું મળે તે બ્રહ્મ હોવું જોઈએ, કારણ કે બ્રહ્મમાંથી જે પ્રગટ થાય એ તે બ્રહ્મ હોય, માયાવાદીઓનો જે સિદ્ધાંત છે. પણ આવું હોતું નથી. આ સંસારમાં દૂષિત વસ્તુઓને આપણે જોતા નથી અને કોઈ સ્વીકારે નથી કરતું કે આમાં ભગવાન હોય. થાય છે કે નહીં? એટલે કણ કણમાં ભગવાન છે એના કહેવાનો અર્થ છે કે જ્યારે ભગવાનનો કોઈ પ્રેમી ભક્ત એમ કે અહીંયા ભગવાન છે, તો ભગવાન એમાં પ્રગટ થાય છે. જેમ પ્રહલાદે કીધું કે થાંભલામ છે, તો નરસિંહદેવ આવી ગયા થાંભલામ, એમ પછી એના મહેલના બીજા થાંભલા તોડો કે બધે નરસિંહદેવ નીકળે નહીં. આ પ્રહલાદ એમ કે છે તો પાછા નીકળે. તો ભગવાનને ક્યાં પ્રગટ થવું, ક્યાં પ્રગટ થવું, એ ભગવાન એના ભક્તના ઉપર આધાર રાખે છે. એટલા માટે ભગવાને કીધું હું બધામાં છું પણ અને બધામાં નથી પણ. આ સમજાઈ ગયું તમને? છૂટા કરું છો થોડીક વાર. અને ચોથો શ્લોક કે પરમાત્મા તત્વને જે જાણવા વાળા લોકો એ છે એને એવું સમજવું કે હું એક સાથે બધી જગ્યાએ વ્યાપ્ત છું. માનો ઓલપા પ્રહલાદ બોલાવે ને અહીંયા નરસિંહ મહેતા બોલાવે તો ભગવાનને કન્ફ્યુઝન ન થાય ક્યાં જવું, અહીં પ્રહલાદ પાસે જવું નરસિંહ મહેતા પાસે જવું. એને ભગવાન કે હું એક હોવા છતાં તમે જ્યાં બોલાવો ને એક હારે ગમીને પ્રગટ થઈ શકું. બસ ચાર શ્લોકમાં ચાર વાત ભગવાને બ્રહ્માજીને કીધી અને બ્રહ્માજીને બધું જ્ઞાન સમજાઈ ગયું. એને અને આ ચાર શ્લોકોની વ્યાખ્યા વેદવ્યાસી 18,000 શ્લોકમાં કરી અને એ 18,000 ની અમે તો કેટલાય ઉદાહરણ જોડીને હાથ હાથ ધીમા કેટલી કરી નાખી, પણ તોય આવડા સમજતા ખબર નહીં બ્રહ્માજી એ કેવા મગજ ભેટ કર્યા છે. એમ આટલા આટલા પ્રમાણ આટલું નજર હવે બતાવ્યું કે એલા મરવાના છો, ન દેખાય તો શમશાનમાં જઈને જોવો એક દી કે આવડા કેમ બધા મૂકીને જાય છે, અને આટલું જોયા પછી ઘરે જઈને તોય ના ના હાથ મારું છે લે આને હું કરું. બ્રહ્માજી આપણી જેવા નહોતા, બુદ્ધિમાન હતા, એટલે ભગવાને ચાર વાત કીધી બ્રહ્માજી સમજી ગયા. અને જે વ્યક્તિ આ ચતુશ્લોકી ભાગવતને સમજી લે, સુખદેવ ગોસ્વામી કહે છે એનામાં કોઈ દી અહંકાર નહીં આવે, એનામાં ક્યારેય અભિમાન નહીં આવે. એટલે અભિમાન અને અહંકારથી જો બચવું હોય તો ચતુશ્લોકીના ચાર શ્લોકને સમજી લો. અને આટલું કહી અને સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, હવે હું તને ભાગવતના એ વિષયોનું વર્ણન કરીશ કે જેનું વર્ણન ભાગવતની અંદર નિરૂપિત થયું છે. સુખદેવ ગોસ્વામી કહે છે દ્વિતીય સ્કંદનો અંતિમ અધ્યાય 10મા અધ્યાયના પ્રથમ શ્લોક, શ્રી સુકવાચ અત્ર સર્ગો વિસર્ગશ સ્થાનમ પોષણ ઉતયા મનવંતરે ઈશાનુ કથા નિરોધો મુક્તિ આશ્રય. જેવી રીતે ભગવદ્ ગીતામાં પાંચ તત્વનું વર્ણન થયું છે, ભગવાન, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ, એવી રીતે શ્રીમદ ભાગવતની અંદર 10 વિષય છે, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર કથા, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આખા ભાગવતની અંદર આ 10 જ તત્વ છે અને એમાં જે પહેલા 9 તત્વ છે એ બીજા 10મું તત્વ જે આશ્રય તત્વ છે એને સમજાવવા માટે પહેલા 9 તત્વને સમજવા પડે ત્યારે 10મું આશ્રય તત્વ આપણને સમજાય. પણ અતિ સંક્ષિપ્તની અંદર હું તમને આની વ્યાખ્યા આપીશ. સર્ગ કોને કહેવાય? સર્ગનો અર્થ છે કે ભગવાનની પ્રેરણાથી પ્રકૃતિના જે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે એ ત્રણેય ગુણની અંદર કંઈક વિચલિતતા આવે, કંઈક ક્ષોભ ઉત્પન્ન થાય છે. ક્ષોભનો અર્થ છે શાંત પાણી હોય ને તમે એમાં પથ્થર નાખો અને એમાં જે પાણીમાં હલચલ થાય એને ક્ષોભ થયો એમ કહેવાય. એમ પ્રકૃતિના ગુણોમાં ક્ષોભ થવાના કારણે એ પ્રકૃતિના ગુણો જે છે એનું રૂપાંતર આકાશમાં થાય છે. પંચમહાભૂત જે છે, પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ, 5 તત્વ બને છે. 5 એની તન્માત્રાઓ બને છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 ઇન્દ્રિયો બને છે, 5 કર્મેન્દ્રિયો બને છે અને અહંકાર, મહત્તત્વ વગેરેની ઉત્પત્તિ જે સૃષ્ટિમાં થાય છે એને સર્ગ કહેવામાં આવે છે. સીધી કાઠિયાવાડી ભાષામાં કહેવાય સર્ગ માને જે ભગવાન વિષ્ણુથી જે સૃષ્ટિ ઉત્પન્ન થાય એને સર્ગ સૃષ્ટિ કહેવામાં આવે છે. બીજું તત્વ છે વિસર્ગ સૃષ્ટિ. એમ આ હવે ટાઈમે લેટ છે અને તત્વ ફિલોસોફી વાળું આવ્યું છે એટલે હવે મગજમાં જાય કે ન જાય પણ છતાં સાંભળો. બીજું તું હવે નકર રેકોર્ડિંગમાં સમજી લેજો પછી. બીજું તત્વ છે વિસર્ગ સૃષ્ટિ. વિસર્ગ કોને કહેવાય? તો ભગવાન વિષ્ણુએ જે જે તત્વને ઉત્પન્ન કર્યા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પંચભૂત, મન, બુદ્ધિ, અહંકાર, આ બધી વસ્તુ મટીરિયલને ભેગું કરી અને બ્રહ્માજી આ સંસારમાં જે ખોખા બનાવે, ખોખા મને આપણા શરીર, એને 84 લાખ પ્રકારના શરીર બ્રહ્માજીએ ક્યાંથી બનાવ્યા, મટીરિયલ ક્યાંથી આવ્યું હતું? ભગવાન વિષ્ણુએ આપ્યું હતું એમને. તો ભગવાન વિષ્ણુથી જે મટીરિયલ લઈ અને બ્રહ્માજીએ જે સૃષ્ટિની રચના કરી એને વિસર્ગ સૃષ્ટિ કહેવામાં આવે છે. બ્રહ્માની સૃષ્ટિનું નામ વિસર્ગ સૃષ્ટિ છે. અને ત્રીજું છે કે પ્રત્યેક ડગલા ડગલા ઉપર નાશ તરફ આગળ વધતી આ જે સૃષ્ટિ છે એને એક મર્યાદાની અંદર સ્થિર રાખી અને ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે એનું નામ છે સ્થાનમ. સ્થાન સ્થાન અર્થાત આ સૃષ્ટિ બનાવી બ્રહ્માજીએ, પણ એ સૃષ્ટિનો કંટ્રોલ કોનાથી થાય છે? ભગવાન વિષ્ણુથી. વિષ્ણુ જો ચાહે એ જ પ્રમાણે આ સૃષ્ટિ કાર્ય કરે છે. તો આ સૃષ્ટિ ઉપર ભગવાનનો જે વિજય છે, સ્થાનમ વૈકુંઠ વિજયે, એને સ્થાન કહેવામાં આવે છે. અને ચોથું છે, થયું ને, અત્ર સર્ગ વિસર્ગસ્ય સ્થાનમ અને પોષણ. આ સૃષ્ટિની અંદર પોતાના ભક્તો ઉપર કૃપા કરી અને પોતાના ભક્તો સિવાય તે સંસારના સમસ્ત જીવોનું અને વિશેષ રૂપથી પોતાના ભક્તોનું ભગવાન કેવી રીતે પોષણ કરે છે એ તત્વનું ભાગવતના જે વિભાગમાં વર્ણન થયું છે એને પોષણ કહેવામાં આવે છે. પાંચમું છે મન્વંતર. એ બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય છે અને એ 14 મનુઓની કેવી રીતે ભગવાન રક્ષા કરે છે, કેવી રીતે એના રાજ્યને સ્થાપિત કરે છે એનું વર્ણન ભાગવતના જે વિભાગમાં થયું છે એનું નામ છે મન્વંતર વિભાગ. મન્વંતર ઈશાનનું કથા. તો ભગવાનના વિવિધ અવતારોની, એના પ્રેમી ભક્તોના ચરિત્રોની કથા ભાગવતના જે વિભાગમાં છે એને ઈશ કથા કહેવામાં આવે છે. ત્યાર પછીનું તત્વ છે નિરોધ. ભગવાન જ્યારે યોગ નિદ્રાની અંદર શયન કરે છે ત્યારે બધા જીવ પોતપોતાની ઉપાધિઓ સાથે એ ભગવાનની અંદર જ્યારે વિલીન થઈ જાય એ ઘટનાને નિરોધ કહેવામાં આવે છે. કારણ કે જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય તો જીવ તો મરતો નથી, જીવ તો સનાતન છે. તો એ આત્માનું થાય છે શું? તો એ પંચ મહાભૂતને છોડીને આત્માઓ બ્રહ્માજીના શરીરમાં વિલીન થાય. એ બ્રહ્માજી છે એ ભગવાન વિષ્ણુના શરીરમાં વિલીન થાય. જેવી રીતે પ્રકટ થાય એવી રીતે પાછા વિલીન થઈ જાય અને ફરીથી જ્યારે સૃષ્ટિની રચના થાય ત્યારે એ જ કર્મ સાથે એ જીવ પાછો આ સંસારમાં આવે છે. આ વિભાગનું જે ભાગવતમાં વર્ણન થયું છે એને નિરોધ કહેવામાં આવે છે. આગળના તત્વનું વર્ણન કરતા કહે છે મુક્તિ. અને પોતાનું કર્તાપણું, પોતાનું અજ્ઞાન, પોતાના અહંકારને છોડી અને જે જીવ આ સંસારથી પરે થઈ જાય છે એનું વર્ણન જે વિભાગમાં થયું છે એને મુક્તિ કહેવામાં આવે છે. અને હે પરીક્ષિત, ચરાચર જગતની ઉત્પત્તિ અને પ્રલય જે તત્વથી પ્રકાશિત થાય છે અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જેને આપણે ભગવાન કહીએ છીએ એ બધાના આશ્રય છે. આ નવે નવ તત્વ જે છે એનો આશ્રય છે 10મું તત્વ, જેનું નામ જ આશ્રય તત્વ છે. અને આશ્રય તત્વ કોણ છે? આ સંસારના પ્રત્યેક જીવોનો આશ્રય ભગવાન છે. એનું વર્ણન ભાગવતના જે વિભાગમાં થયું છે એનું નામ આશ્રય છે. તો એક પ્રશ્ન થાય કે એ જે ભગવાન આશ્રય છે તો એનો આશ્રય કોણ છે? સુખદેવ ગોસ્વામી કહે છે એનો આશ્રય કોઈ નથી, ભગવાન પોતે જ પોતાનો આશ્રય છે અને એનો બીજો કોઈ આશ્રય નથી હોતો. એટલા માટે સુખદેવજી કહે છે કે 10મું જે આશ્રય તત્વ છે એને જે વ્યક્તિ સમજી લે એ ભાગવતને ઠીક ઠીક સમજી લે છે. અને આ 10 તત્વોના વિષયમાં જો તમે શિક્ષા પ્રાપ્ત નહીં કરો, આ 10 તત્વને નહીં સમજો અને પછી કોઈ વ્યક્તિ એમ કહે કે મેં ભાગવતને સમજી લીધું છે, અવ્વલ નંબરનો ખોટો છે, સૌથી મોટો મૂર્ખ છે. કારણ કે આ 10 તત્વને સમજ્યા વગર કોઈ વ્યક્તિ ભાગવતની અંદર પ્રવેશ કરી શકે નહીં. માની લો આપણે ફ્રૂટી પીતા હોય, ફ્રૂટી પીવો છો ને, કઈ બોટલમાં આવે નહીં, ઓલી હળી નાખીને પીવી નહીં. તો એ ફ્રૂટીમાં હવે તમે એમ જોવો આની અંદર આ હળી ઘૂસાડ્યું હોય ક્યાંથી, તો એ ફ્રૂટી બનાવવા વાળાએ ન્યાય એક સિલ્વર કલરનું ગોળ રાઉન્ડ બનાવ્યું હોય કે અહીંયા તમે હળી મારો તો એમાંથી ફ્રૂટી બહાર નીકળે. એને બોટલ વાળા ઢાંકણું ખોલીને સીધું પી જાય, એને કાંઈ એમાં તત્વમાં ખબર ન પડે. એને પણ ઓલી બાકી તમે આખા પેકિંગમાં ગમીને હળી ઘૂસાડો, હળી વળી જાય, જાય નહીં. એ હળી ક્યાં ખૂટે? જ્યાં ઓલું સિલ્વર કરેલું હોય ને ગોળ, એમાં. એવી રીતે ભાગવતની ચારેય બાજુ કિલ્લો બનેલો છે, એ મજબૂત કિલ્લો છે. અને જે વ્યક્તિ ભાગવતમાં પ્રવેશ ચાહતો હોય તો એનો દરવાજો કયો છે? એ ભાગવતમાં પ્રવેશ કરવાનો દરવાજો છે આ દશમ અધ્યાયનો પ્રથમ શ્લોક, સ્કંદ 2 અધ્યાય 10 શ્લોક સંખ્યા 1. આ શ્લોક જે વ્યક્તિ સમજે એ ભાગવત ની અંદર પ્રવેશ કરવા સક્ષમ બને છે. જેમ ફ્રુટી ઉપર જે સિલ્વર રાઉન્ડ જે શોધી લે એ ફ્રુટીના રસને પ્રાપ્ત કરે, એમ ભાગવતના 10 તત્વોને જે સમજી લે એ ભાગવતના રસને પ્રાપ્ત કરી શકે છે. આ ઉદાહરણ એટલે આપો આપણને સમજાય ને, એટલે તમને એમ થાય પ્રભુજી ફ્રુટી કેમ લાવ્યા, કારણ કે આપણને એ જ વસ્તુ સમજે ને જેનો આપણે ઉપયોગ કર્યો હોય. તો ભાગવત ની અંદર પ્રવેશ કરવાનું આ પ્રવેશ દ્વાર છે. 2:10:1 સ્કંદ 2 અધ્યાય 10 શ્લોક સંખ્યા 1 10 તત્વનું વર્ણન કરી અને શિલ પ્રભુપાદજી કહે છે કે એ 10 તત્વ માંથી જે નવ તત્વ છે એનું વર્ણન ભાગવતના 1-9 સ્કંદમાં થયું છે. કારણ કે 1-9 સ્કંદ ભાગવતના જો કોઈ વ્યક્તિ ન સમજે તો એ દશમ સ્કંદને જીવનમાં ક્યારેય સમજી શકે નહીં. માનો ડાયરેક્ટ કોઈ કૃષ્ણ કથામાં વયો જાય સીધો તો એને એકય કથા સમજાય નહીં. એટલા માટે પ્રભુપાદજી કહે છે સ્ટેપ બાય સ્ટેપ, પહેલો સ્કંદ, બીજો, ત્રીજો, એને સમજતા સમજતા દશમ સ્કંદની અંદર જાઓ ત્યારે એ દશમ સ્કંદની અંદર જે આશ્રય તત્વનું વર્ણન થયું છે એ આશ્રય તત્વ છે કૃષ્ણ, એ તમને પૂર્ણ રીતે સમજાઈ જશે. અને સમનકજી અહીંયા સુધીની કથા પહોંચ્યા પછી એક પ્રશ્ન કરે છે, પણ એ પ્રશ્નની ચર્ચા આપણે આવતીકાલના સત્રમાં કરીશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. આજે સૌપ્રથમ અહીંયા ઉપસ્થિત જે મહેમાનો છે એમનું સ્વાગત કરીશું, અને એમનું સ્વાગત કર્યા પછી આરતી થશે ભાગવતજીની, અને ભાગવતજીની આરતી પછી આપણા જે રસિક ભક્તો છે જે લોકો કીર્તન રસનો આનંદ લે છે તો એના માટે કીર્તન થશે, અને પછી આપણે આ સત્રને અહીંયા વિરામ કરીશું. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ પ્રભુજીને. શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસમાં આજે બીજું સત્ર સંપૂર્ણ કરી ખૂબ સરળતાથી સમજાય એવી રીતે શિલ પ્રભુપાદજીના તાત્પર્યોને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. પણ આજના સત્રમાં વિશેષ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે તો પ્રભુજી દ્વારા એમનું સ્વાગત અહીં થશે. જેમના નામ લઈએ છીએ તેઓ જલ્દીથી આવશે. વલ્લભભાઈ વીરાભાઈ બજુડ તેઓ અહીંયા આવશે, પ્રભુજી પાસેથી સન્માન ગ્રહણ કરશે. વલ્લભભાઈ હીરાભાઈ બજુડ, એમની સાથે સાથે બાબુભાઈ જલાલ પર, રાઘવભાઈ લવજીભાઈ બજુડવાળા, જયરામભાઈ જાદવભાઈ હણોલ, મનજીભાઈ નારણભાઈ મગડાવાળા, ઝવેરભાઈ શગનભાઈ પાલડી, ગોવિંદભાઈ ગોંદાળા, નરેશભાઈ શગનભાઈ ટાણા. આ મહેમાનો જલ્દીથી અહીંયા ઉપસ્થિત થશે. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રીમદ ભાગવત સત્રની અંદર આ મહેમાનોએ ઉપસ્થિત થઈ એમનો મૂલ્ય સમય કાઢી અને આપણે ત્યાં ભાગવતજીમાં પધારી અને વિશેષ અવસર પ્રાપ્ત કર્યો છે. લુખી પરિવાર શ્રીમદ ભાગવતજીની આરતી માટે તૈયાર થઈ જશે, આગળ આવી જશે. બધા પોતાના સ્થાન પર ઊભા થઈ જશે. શ્રીમદ ભાગવતજીની આરતી અત્યારે થશે. આરતી માટે કોઈ ભીડ નહીં કરે, જેના હાથમાં આરતી હોય એને તમે હાથ તમારો સ્પર્શ કરાવી દેજો, તો પણ તમને આરતીનું એટલું જ ફળ મળશે.
आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान पान की, महापुराण भागवत निरमल, શુકમુ કર